કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક અધ્યાય એક. આદમ, શેત, અનોશ, કેનાન, મહલાલેલ, યારેદ, હનોક, મથુશેલા, લામેક, નુહ, શેમ, હામ તથા યાફેત. યાફેથના દીકરાઓ ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેક તથા તિરાસ. ગોમેરના દીકરા આશ્કનાઝ, રિફાત અને તોરગામા. યાવાનના દીકરા એલિશા, તારશીશ, કિત્તિમ તથા દોદાનીમ. હામના દીકરા કુશ, મિસરાઇમ, પૂટ તથા કનાન. કુશના દીકરા સબા, હવીલા, સાપ્તા, રામા તથા સાપ્તેકા. રામાના દીકરા શેબા તથા દેદાન. કુશનો દીકરો નિમરોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો. મિસરાઇમ એ લુદીમ, અનાનીમ, લહાબીમ, નાફ્તુહિમ, પાથરુસિમ, કાસલુહિમ, પલિસ્તીઓના પૂર્વજ તથા કાફ્તોરિમનો પૂર્વજ હતો. કનાન પોતાના જ્યેષ્ઠ દીકરા સિદોન પછી હેત, યબુસી, અમોરી, ગિરગાશી, હિવ્વી, આર્કી, સિની, આરવાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો. શેમના દીકરા એલામ, આશુર, આર્પાકશાદ, લુદ, અરામ, ઉસ, હુલ, ગેથેર તથા મેશેક. આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર. એબેરના બે દીકરા હતા, પેલેગ અને યોગટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા. યોગટાનના વંશજો આલ્મોદાદ, શેલેફ, હસારમા વેત, યેરા, હદોરામ, ઉઝાલ, દિકલા, એબાલ, અબિમાએલ, શેબા, ઓફિર, હવિલા અને યોબાબ. શેમ, આર્પાકશાદ, શેલા, એબેર, પેલેગ, રેઉ, સરુગ, નાહોર, તેરાહ અને ઇબ્રામ એટલે ઇબ્રાહિમ. ઇબ્રાહિમના દીકરા ઈસાક તથા ઇશ્માઇલ, તેઓની વંશાવળી આ છે. ઇશ્માઇલના દીકરા, તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોત, પછી કેદાર, આદબ એલ, મિપ્સામ, મિશ્મા, દુમા, માસ્સા, હદાદ, તેમા, યટુર, નાફિશ તથા કેદમા. આ ઇશ્માઇલના દીકરાઓ હતા. ઇબ્રાહિમની ઉપપત્ની કટુરાના દીકરા ઝિમરાન, યોક્ષાન, મદાન, મિદ્યાન, યિશબાક તથા શુઆ. યોક્ષાનના દીકરા શેબા તથા દેદાન. મિદ્યાનના દીકરા એફા, એફેર, હનોક, અબિદા તથા એલદા. ઇબ્રાહિમનો દીકરો ઇસાક. ઇસાકના દીકરા એસાવ તથા યાકૂબ ઇઝરાયલ હતા. એસાવના દીકરા અલિફાઝ, રેઉવેલ, યેઉશ, યાલામ તથા કોરા. અલિફાઝના દીકરા તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમના તથા અમાલેક. રેઉવેલના દીકરા નાહાત, ઝેરા, શામા તથા મિઝા. સેઈરના દીકરા લોટાન, શોબાલ, સિબિયોન, અના, દિશોન, એસેર તથા દિશાન. લોટાનના દીકરા હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમના. શોબાલના દીકરા આલ્યાન, માનાહાત, એબાલ, શફી તથા ઓનામ. સિબિયોનના દીકરા એયા તથા અના. અનાનો દીકરો દિશોન. દિશોનના દીકરા હામરાન, એશબાન, યિથરાન તથા ખરાન. એસેરના દીકરા બિલહાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા ઉસ તથા આરાન. ઇઝરાયેલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું. બેઓરનો દીકરો બેલા, તેના નગરનું નામ દિનહાબા હતું. બેલા મરણ પામ્યો ત્યારે બોસરાના ઝેરાહના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું. યોબાબ મરણ પામ્યો ત્યારે તેની જગ્યાએ તેમાનિયાના દેશના હુશામે રાજ કર્યું. હુશામ મરણ પામ્યો ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મુઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવિથ હતું. હદાદ મરણ પામ્યો ત્યારે માસરેકાના સામલાએ તેની જગ્યાએ રાજ કર્યું. સામલા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યું. શાઉલ મરણ પામ્યો ત્યારે આખબોરના દીકરા બાલહનાને તેની જગ્યાએ રાજ કર્યું. બાલહનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાવ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું. તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી. હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમના, આલ્વા, યથેત, ઓહોલીબામા, એલા, પિનોન, કનાઝ, તેમાન, મિપ્સાર, માગદીએલ તથા ઈરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક, અધ્યાય 10. હવે પલિસ્તીઓએ ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું. ઇઝરાયલના પુરુષો પલિસ્તીઓની આગળથી નાસી ગયા. ગિલબુઆ પર્વત પર તેઓની કતલ થઈ. પલિસ્તીઓ શાઉલ તથા તેના દીકરાની પાછળ લગોલગ આવી પહોંચ્યા. પલિસ્તીઓએ શાઉલના દીકરા યુનાથાનને, અબીનાદાબને તથા માલકીશુઆને મારી નાખ્યા. શાઉલની સામે ભારે યુદ્ધ મચ્યું. ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો અને તેને ઘાયલ કર્યો. ત્યારે શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, તારી તલવાર તાણીને મને વીંધી નાખ, રખેને એ બે સુન્નતીઓ આવીને મારું અપમાન કરે. પણ તેના શસ્ત્રવાહકે ના પાડી, કેમ કે તે ઘણો બીતો હતો. તેથી શાઉલ પોતાની જ તલવાર પર પડીને મરણ પામ્યો. જ્યારે શસ્ત્રવાહકે જોયું કે શાઉલ મરણ પામ્યો હતો, ત્યારે તે પણ પોતાની તલવાર પર પડીને મરી ગયો. એમ શાઉલ તથા તેના ત્રણ દીકરાઓ મરણ પામ્યા. એમ તેના ઘરના સભ્યો એક સાથે મરણ પામ્યા. જ્યારે ખીણમાં ઇઝરાયેલના જે માણસો હતા તે સર્વે જોયું કે તેઓ નાસી ગયા છે અને શાઉલ તથા તેના દીકરાઓ માર્યા ગયા છે, ત્યારે તેઓ પોતાના નગરો મૂકીને નાસી ગયા. પછી પલિસ્તીઓ ત્યાં આવીને તે નગરોમાં રહ્યા. તેને બીજે દિવસે એમ થયું કે પલિસ્તીઓ ઘાયલ થયેલાઓને લૂંટવા સારું ધસી આવ્યા. ત્યારે શાઉલ તથા તેના દીકરાઓના દેહ ગિલબુઆ પર્વત પર પડેલા તેઓના જોવામાં આવ્યા. તેઓએ એ મૃતદેહ પરથી સઘળું ઉતારી લીધું અને શાઉલનું માથું તથા તેનું કવચ લઈ લીધા. તેઓએ પોતાની મૂર્તિઓને તથા લોકોને શુભ સમાચાર આપવા માટે ચારે તરફ પલિસ્તીઓના દેશમાં સંદેશવાહક મોકલ્યા. તેઓએ તેનું કવચ પોતાના દેવોના મંદિરમાં મૂક્યું અને દાગોનના મંદિરમાં તેનું માથું લટકાવ્યું. પલિસ્તીઓએ જે સર્વ શાઉલને કર્યું હતું તે યાબેશ કિલિયાદના બધા લોકોએ સાંભળ્યું. ત્યારે તે સર્વ શૂરવીર પુરુષોએ ઉઠીને શાઉલનો મૃતદેહ તથા તેના દીકરાઓના મૃતદેહો લીધા અને તેમને યાબેશમાં લાવ્યા. તેઓએ યાબેશના એલોન ઝાડ નીચે તેઓના મૃતદેહોને દફનાવ્યા અને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો. શાઉલે ઈશ્વરનું વચન ન પાળવાથી તેમની વિરુદ્ધ જે પાપ કર્યું હતું અને ઈશ્વરને ન પૂછતા મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો. આમેશ્વરે તેને મારી નાખ્યો અને રાજ્યને ઈશાયના દીકરા દાઉદના હાથમાં આપ્યું. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક, અધ્યાય 11. પછી સમગ્ર ઇઝરાયેલે હેબ્રોનમાં દાઉદની પાસે એકઠા થઈને કહ્યું, જો અમારો તારી સાથે લોહીનો સંબંધ છે, અમે તારા કુટુંબીઓ છીએ. ગતકાળમાં શાઉલ રાજા હતો ત્યારે પણ ઇઝરાયેલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તું જ હતો. તારા પ્રભુ યહોવાએ તને કહ્યું હતું કે તું મારા ઇઝરાયેલી લોકોનું પાલન કરશે, તું મારા ઇઝરાયેલી લોકો પર અધિકારી થશે. પછી ઇઝરાયેલના બધા વડીલો હેબ્રોનમાં રાજા સમક્ષ આવ્યા. દાઉદે હેબ્રોનમાં યહોવાની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. શમુએલ મારફતે અપાયેલા યહોવાના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયેલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો. દાઉદ તથા સર્વ ઇઝરાયેલ યરૂશાલેમ એટલે યબૂસ ગયા. દેશના રહેવાસી યબૂસીઓ ત્યાં હતા. યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યું, તારાથી અંદર આવી શકાશે નહીં. તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદનગર છે. દાઉદે કહ્યું, જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે. સરૂયાના દીકરા યુઆબે પ્રથમ હુમલો કર્યો, તે સેનાપતિ બન્યો. પછી દાઉદ કિલ્લામાં રહ્યો, માટે તેઓએ તેનું નામ દાઉદનગર પાડ્યું. તેણે મિલ્લોથી લઈને ચો તરફ નગર બાંધ્યું. યુઆબે બાકીના નગરને સમાર્યું. દાઉદ વધુ અને વધુ મહાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર તેની સાથે હતા. દાઉદના મુખ્ય યોદ્ધાઓ કે જેઓ ઇઝરાયેલ વિશે ઈશ્વરના વચન પ્રમાણે તેને રાજા બનાવવા માટે ઇઝરાયેલની સાથે દ્રઢપણે તેના રાજ્યમાં તેની પડખે રહ્યા, તેઓની દાઉદે ગણતરી કરી, તેઓ આ છે: હાખમોનીનો દીકરો યાશોબામ, એ ત્રણમાંનો મુખ્ય સેનાપતિ હતો. તેણે પોતાની બરછીથી 300 માણસોને એક જ વખતે મારી નાખ્યા હતા. તેના પછી અહોહી દોદોનો દીકરો એલાઝાર હતો, જે ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો. પાસ દામ્મીમમાં તે દાઉદની સાથે હતો. ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને સારું એકઠા થયા હતા. લોકો પલિસ્તીઓની આગળથી નાસતા હતા ત્યારે તેઓએ તે ખેતરની વચ્ચે ઊભા રહીને તેનો બચાવ કર્યો. પલિસ્તીઓને મારી નાખ્યા. ઈશ્વરે મોટો જય કરીને તેઓને બચાવ્યા. 30 આગેવાનો માના 3 દાઉદની પાસે અદુલામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિસ્તીઓના સૈન્યએ રફાઇમના મેદાનમાં છાવણી નાખી હતી. દાઉદ તે સમયે ગઢમાં હતો. બેથલેહેમમાં પલિસ્તીઓનું થાણું હતું. દાઉદે પાણી માટે આતુર થઈને કહ્યું, જો કોઈ મને બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી પીવડાવે તો કેવું સારું. તેથી આ ત્રણ શૂરવીર પુરુષોએ પલિસ્તીઓની છાવણીમાં ધસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂવામાંથી પાણી કાઢ્યું. તેઓ તે પાણી લઈને દાઉદની પાસે આવ્યા, પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી, પણ તેણે તે ઈશ્વરની આગળ રેડી દીધું. પછી તેણે કહ્યું, હું આ કેમ પીઉં? મારા ઈશ્વર, મને એવું કરવા ન દો. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવના જોખમે તે લાવ્યા છે, માટે તે પીવાને રાજી ન હતો. આ કાર્યો એ ત્રણ યોદ્ધાઓએ કર્યા હતા. યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણનો ઉપરી હતો, કેમ કે તેણે પોતાની બરછી 300 માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખ્યા. એમ કરીને તેણે 3માં નામના મેળવી. 30માં તે વધારે નામાંકિત હતો અને તેઓનો ઉપરી થયો, જો કે તે પેલા 3ની બરાબરી કરી શક્યો નહીં. કાબઝેલના પરાક્રમી કૃત્યો કરનાર શૂરવીર પુરુષના દીકરા યહોયાદાનો દીકરો બનાયા હતો. તેણે મુઆબી અરિયેલના 2 દીકરાઓને મારી નાખ્યા. વળી તેણે હિમ પડતું હતું ત્યારે ગુફામાં જઈને 1 સિંહને મારી નાખ્યો. વળી તેણે 5 હાથ ઊંચા મિસરી પુરુષને પણ મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી 1 બરછી હતી, પરંતુ તે ફક્ત લાકડી લઈને તેની સામે થયો. તેણે તે બરછી મિસરીના હાથમાંથી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો. યહોયાદાના દીકરા બનાયાએ એ કાર્યો કર્યા, તેથી તે પેલા 3 યોદ્ધાઓના જેવો નામાંકિત થયો. તે પેલા 30 યોદ્ધાઓ કરતા પણ વધારે નામાંકિત હતો, પણ તે પેલા 3ની બરાબરી કરી શક્યો નહીં. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો. વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન, શામોથ હરોરી, હેલેસ પલોની, તકોઈ ઇકેશનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી, સિબખાઈ હુશાથી, ઈલા અહોહી, મહારાય નટોફાથી, નટોફાથી બાનાહનો દીકરો હેલેદ, બિન્યામિન પુત્રોના ગિબિયાના રિબાઈનો દીકરો ઇથાય, બનાયા પિરાથોની, ઘાસની ખીણવાળો હુરાય, અબીએલ આરબાથી, આઝમાવેથ બહરૂમી, એલિયાહબા શાલ્બોની, ગોઝેની હામેશના દીકરાઓ, હરારી શાગોનો દીકરો યુનાથાન, હરારી સાખારનો દીકરો અહિયામ, ઉરનો દીકરો અલીફા, હેફેર મખેરાથી અહિયા પલોની, હેસ્ત્રો કારમેલી, એઝબાઈનો દીકરો નારાય, નાથાનનો ભાઈ યોએલ, હાગરીનો દીકરો મિભાર, સેલેક આમ્મોની, સરૂયાના દીકરા યુઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી, ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી, ઉરિયા હિત્તી, આહલાઈનો દીકરો ઝાબાદ, રૂબેનીઓનો મુખ્ય રૂબેની, શીઝાનો દીકરો અદીના અને તેની સાથે 30 સરદારો, માકાનો દીકરો હાનાન, યોશાફાટ મિથની, ઉઝિયા આશ્તારોથી, અરોએરી હોથામના દીકરા શામમા તથા યેયેલ, શિમરીનો દીકરો યદિયેલ, તેનો ભાઈ તીસીનો યોહા, અલીએલ માહવી, એલનામનો દીકરો યરીબાઈ તથા યોશાવ્યા, યિથમા મુઆબણ, અલીએલ, ઓબેદ તથા યાસીએલ મસોબાથી. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક, અધ્યાય 12. હવે દાઉદ કિશના દીકરા શાઉલને લીધે હજી સંતાતો રહેતો હતો. તેવામાં તેની પાસે જેઓ સિકલાગ આવ્યા તેઓ આ છે. તેઓ તેને યુદ્ધમાં સહાય કરનાર શૂરવીરોમાંના હતા. તેઓ ધનુર્ધાર્યો હતા, જમણે તથા ડાબે હાથે ગોફણથી પથ્થર ફેંકી શકતા હતા તથા ધનુષ્યથી બાણ મારી શકતા હતા. તેઓ બિન્યામિની શાઉલના ભાઈઓમાંના હતા. મુખ્ય અહિએઝેર, પછી યોઆશ. તેઓ ગિબિયાથી શમ્માના દીકરા હતા. આઝમાવેથના દીકરાઓ યઝિયેલ તથા પેલેટ, બારાખા તથા યેહુ અનાથોથી, 30માનો પરાક્રમી તથા 30નો સરદાર ઇશ્માયા ગિબ્યોની, યર્મિયા, યાહઝિયેલ, યોહાનાન તથા યોઝાબાદ ગદેરાથી, એલુઝાઈ, યરીમોત, બાલ્યા, શમાર્યા તથા શફાટિયા હરૂફી, એલકાના, યિશ્શિયા, અઝારેલ, યોએઝેર તથા યશોબામ એ કોરાહીઓ હતા. ગદોરના યરોહામના દીકરાઓ યોએલા તથા ઝબાદિયા, ગાદીઓમાંથી કેટલાક શૂરવીર તથા યુદ્ધમાં કુશળ, ઢાલ તથા ભાલા વાપરી શકે એવા, સિંહના જેવા વિકરાળ મુખવાળા, પર્વત પરના હરણો જેવા ચપળ પુરુષો જુદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા. તેઓમાં આગેવાન એઝેર, બીજો ઓબાદ્યા, ત્રીજો અલિયાબ, ચોથો મિશમાન્ના, પાંચમો યર્મિયા, છઠ્ઠો આતાય, સાતમો અલિયેલ, આઠમો યોહાનાન, નવમો એલઝાબાદ, દસમો યર્મિયા, અગિયારમો માકબાનાઈ. ગાદના દીકરાઓ સૈન્યના સરદારો હતા. જે સૌથી નાનો હતો તે 100ની બરાબર હતો, સૌથી મોટો હતો તે 1000ની બરાબર હતો. પહેલા મહિનામાં યર્દન પોતાના કિનારા પરથી છલકાઈ હતી. તે વખતે જેઓ તેની પાર ગયા તેઓએ પૂર્વના તથા પશ્ચિમના નીચાણ પ્રદેશમાં રહેનારા સર્વને નસાડી મૂક્યા હતા તેઓ એ છે. બિન્યામિનના તથા યહૂદાના પુત્રોમાંના કેટલાક દાઉદની પાસે ગઢમાં આવ્યા. દાઉદ તેઓને મળવા ગયો અને તેઓને ઉત્તર આપીને કહ્યું, જો તમે મને સહાય કરવા સારું શાંતિથી મારી પાસે આવ્યા હશો તો મારું હૃદય તમારી સાથે એકરૂપ થશે. પણ હું નિર્દોષ છતાં જો તમે મને મારા વૈરીઓને સ્વાધીન કરવા માટે આવ્યા હો તો તે જોઈને આપણા પિતૃઓના ઈશ્વર તેને માટે શિક્ષા કરો. ત્યારે 30માના મુખ્ય અમાસાય પર આત્મા આવ્યો. અમાસાએ કહ્યું, દાઉદ અમે તારા છીએ, ઈશાયના દીકરા અમે તારે પક્ષે છીએ. તમને શાંતિ થાવ, શાંતિ થાવ. જેઓ તમને મદદ કરે છે તેમને શાંતિ થાવ, કેમ કે તમારા ઈશ્વર તમને સહાય કરનાર છે. ત્યારે દાઉદે તેઓનો અંગીકાર કર્યો અને તેઓને લશ્કરી જૂથોના સરદારો તરીકે નિમ્યા. વળી જ્યારે દાઉદ પલિસ્તીઓની સાથે શાઉલની સામે યુદ્ધમાં આવ્યો ત્યારે મનાશાના પણ કેટલાક તેના પક્ષમાં આવ્યા, પણ તેઓએ પલિસ્તીઓની સહાય કરી નહીં, કેમ કે પલિસ્તીઓના સરદારોએ અંદરોઅંદર સલાહ કરીને દાઉદને વિદાય કર્યો. તેઓએ કહ્યું, પોતાના માલિક શાઉલની તરફ ફરી જઈને તે અમારા શિર જોખમમાં નાખશે. જ્યારે તે સિકલાગમાં જતો હતો ત્યારે મનાશામાંના આદના, યોઝાબાદ, યદિયેલ, મિખાએલ, યેઝાબાદ, અલીહુ તથા સિલથાય મનાશાના સહસ્ત્રાધિપતિઓ નીકળીને તેના પક્ષમાં આવ્યા. તેઓએ ભટકતા ધાડા વિરુદ્ધ દાઉદને સહાય કરી, કેમ કે તેઓ સર્વ શૂરવીરો હતા. પછી તેઓ સૈન્યમાં સરદારો થયા. તે સમયે દરરોજ દાઉદને સહાય કરવા માટે લોકો તેની પાસે આવતા, જેથી તેનું સૈન્ય ઈશ્વરના સૈન્ય જેવું મોટું થયું. સૈન્ય માટે તૈયાર થયેલા જે લોકો ઈશ્વરના વચન પ્રમાણે શાઉલનું રાજ્ય દાઉદને અપાવવા માટે તેની પાસે હેબ્રોનમાં આવ્યા તેઓના ઉપરીઓની સંખ્યા આ પ્રમાણે છે. યહૂદાના પુત્રો ઢાલ તથા બરછી ધારણ કરીને જે સૈન્ય યુદ્ધને માટે તૈયાર થયું હતું તેઓ 6,800 હતા. શિમિયોનીઓમાંથી યુદ્ધને માટે શૂરવીર પુરુષો 7,100, લેવીઓમાંથી 4,600. હારૂનના વંશજનો આગેવાન યહોયાદા હતો, તેની સાથેના 3,700. સાદોક એક જુવાન તથા શૂરવીર પુરુષ તથા તેના પિતાના કુટુંબના 22 આગેવાન તેની સાથે હતા. બિન્યામિનના પુત્રોમાંથી શાઉલના ભાઈઓ 3,000 હતા, કેમ કે હજી સુધી તેઓનો મોટો ભાગ શાઉલના કુટુંબ પ્રત્યે વફાદાર રહ્યો હતો. એફ્રાઇમના પુત્રોમાંથી 20,800. તેઓ પોતાના પિતાના કુટુંબમાં નામાંકિત શૂરવીર પુરુષો હતા. મનાશાના અડધા કુળમાંથી 18,000 નામાંકિત માણસો જેઓ દાઉદને રાજા બનાવવા માટે આવ્યા હતા. ઇસ્સાખારના પુત્રોમાંથી તે સમયે 200 એવા માણસો હતા કે જેઓ તે સમયે શાની જરૂર છે, ઇઝરાયેલે શું કરવું જોઈએ તે સમજતા હતા. તેઓના સર્વ ભાઈઓ તેઓની આજ્ઞાને આધીન રહેતા હતા. જબુલોનમાંથી સૈન્યમાં જઈ શકે તેવા તથા સર્વ પ્રકારના યુદ્ધશસ્ત્રો સહિત યુદ્ધ વ્યૂહ રચી શકે એવા 50,000 શૂરવીર પુરુષો હતા. તેઓ સંપૂર્ણપણે વફાદાર હતા. નફતાલીમાંથી 1,000 સરદાર, તેઓની સાથે ઢાલ તથા બરછીવાળા 37,000 પુરુષો હતા. દાનીઓમાંથી વ્યૂહરચના કરી શકે એવા 28,600 પુરુષો હતા. આશેરમાંથી યુદ્ધમાં જઈ શકે એવા તથા વ્યૂહરચના કરી શકે એવા 40,000 પુરુષો હતા. યર્દનને પેલેપા રૂબેનીઓમાંથી, ગાદીઓમાંથી તથા મનાશાના અડધા કુળમાંથી યુદ્ધને માટે સર્વ પ્રકારના શસ્ત્ર સહિત 1,20,000 પુરુષો હતા. સર્વ લડવૈયા તથા યુદ્ધને માટે તૈયાર એવા માણસો દાઉદને સર્વ ઇઝરાયેલ ઉપર રાજા બનાવવાના દ્રઢ ઇરાદાથી હેબ્રોનમાં આવ્યા હતા. દાઉદને રાજા બનાવવા માટે બાકીના સર્વ ઇઝરાયેલીઓ પણ સંમત હતા. તેઓ ખાઈ પીને ત્યાં 3 દિવસ સુધી દાઉદની સાથે રહ્યા, કેમ કે તેઓના ભાઈઓએ તેઓને માટે તૈયારી કરેલી હતી. વળી જેઓ તેઓની પાસેના હતા એટલે ઇસ્સાખાર, ઝબુલોન તથા નફતાલી સુધીના જેઓ હતા તેઓ ગધેડા પર, ઊંટો પર, ખચ્ચરો પર, બળદો પર ખોરાક એટલે રોટલી, દ્રાક્ષની લૂમો, અંજીરના ચકતા, દ્રાક્ષારસ, તેલ, ગધેડાઓ તથા ઘેટા પુષ્કળ પ્રમાણમાં લાવ્યા હતા, કેમ કે ઇઝરાયેલમાં સર્વત્ર આનંદોત્સવ થઈ રહ્યો હતો. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક અધ્યાય 13. દાઉદે સહસ્ત્રાધિપતિઓની તથા શતાધિપતિઓની એટલે સર્વ સરદારોની સલાહ લીધી. દાઉદે ઇઝરાયેલની આખી સભાને કહ્યું, જો તમને સારું લાગે અને જો આપણા યહોવાની ઈચ્છા હોય તો આપણા જે ભાઈઓ ઇઝરાયેલના દેશમાં છે તેઓને તથા પોતાના શહેરમાં રહેતા યાજકોને અને લેવીઓની પાસે સંદેશાવાહકોને મોકલીને તેઓને આપણી સાથે જોડાવા માટે જણાવીએ. આપણા ઈશ્વરનો કરાર કોષ આપણી પાસે ફરીથી લાવીએ, કેમ કે શાઉલના સમયમાં આપણે તેની ઈચ્છાને શોધતા નહોતા. તે બાબતમાં આખી સભા સહમત થઈ, કેમ કે બધા લોકોની દ્રષ્ટિમાં એ જ યોગ્ય હતું. તેથી દાઉદે ઈશ્વરના કરાર કોષને કિર્યાર્થી યારીમથી લાવવા માટે મિસરના શિહોરથી તે હમાથના નાકા સુધીના સર્વ ઇઝરાયેલને ભેગા કર્યા. કરુબો પર બિરાજમાન ઈશ્વર, જે યહોવાના નામથી ઓળખાય છે, તેમનો કોષ ત્યાંથી લાવવા માટે દાઉદ અને બધા ઇઝરાયેલીઓ બાલાહમાં એટલે યહુદાના કિર્યાર્થી યારીમમાં ભેગા થયા. તેઓએ ઈશ્વરનો કોષ નવા ગાડામાં મૂક્યો. તેઓ તે અબિનાદાબના ઘરમાંથી લઈ આવ્યા હતા. ઉજ્જા તથા આહ્યો ગાડું હાંકતા હતા. દાઉદ તથા સર્વ ઇઝરાયેલીઓ ગીત ગાતા હતા અને વીણા, સિતાર, ખંજરી, ઝાંઝ તથા રણશીંગડા વગાડીને ખૂબ આનંદથી ઈશ્વરની સમક્ષ ઉત્સવ કરતા હતા. જ્યારે તેઓ કિદ્રોણની ખડી આગળ આવ્યા ત્યારે બળદોને ઠોકર વાગી, એટલે ઉજ્જાએ કોષને સંભાળવા માટે પોતાનો હાથ લંબાવીને કોષને પકડ્યો. તેથી યહોવાનો કોપ ઉજ્જા પર સળગી ઉઠ્યો અને તેને મારી નાખ્યો, કેમ કે ઉજ્જા તે કોષને અડક્યો હતો. તે ત્યાં ઈશ્વર સમક્ષ મૃત્યુ પામ્યો. દાઉદને ઘણું ખોટું લાગ્યું, કેમ કે યહોવાએ ઉજ્જાને શિક્ષા કરી હતી. તેથી તે જગ્યાનું નામ પેરેસ ઉજ્જા પડ્યું, જે આજ સુધી તે જ નામે ઓળખાય છે. તે દિવસે દાઉદને ઈશ્વરનો ડર લાગ્યો અને તે બોલ્યો, હું મારા ઘરે ઈશ્વરનો કોષ કેવી રીતે લાવું? તેથી દાઉદ કોષને પોતાને ત્યાં દાઉદનગરમાં લાવ્યો નહીં, પણ તેને બીજે સ્થળે એટલે ગીત્તી ઓબેદ અદોમના ઘરમાં લઈ ગયો. ઈશ્વરનો કોષ ઓબેદ અદોમના ઘરમાં તેના કુટુંબની સાથે 3 મહિના રહ્યો. તેથી યહોવાએ તેના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક અધ્યાય 14. પછી તૂરના રાજા હિરામે દાઉદને માટે મહેલ બાંધવા સારું તેની પાસે સંદેશાવાહકો સાથે દેવદાર વૃક્ષ, કડિયા તથા સુથારો મોકલ્યા. દાઉદ જાણતો હતો કે યહોવાએ તેને ઇઝરાયેલના રાજા તરીકે સ્થાપ્યો છે અને તેના ઇઝરાયેલી લોકો માટે તેના રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે. યરૂશાલેમમાં દાઉદે વધારે પત્નીઓ કરી અને તે બીજા ઘણા દીકરા દીકરીઓનો પિતા થયો. યરૂશાલેમમાં તેના જે દીકરાઓ જન્મ્યા તેઓના નામ આ પ્રમાણે છે: શામુઆ, શોબાબ, નાથાન, સુલેમાન, ઇબહાર, અલીશુઆ, એલપેલેટ, નોગા, નેફેગ, યાફિયા, અલીશામા, બેલિયાદા તથા અલીફેલેટ. હવે જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝરાયેલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે ત્યારે તેઓ સર્વ તેની સામે લડાઈ કરવાને આવ્યા, પણ તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો. હવે પલિસ્તીઓએ આવીને રફાઈમની ખીણમાં હુમલો કરીને લૂંટ ચલાવી. પછી દાઉદે યહોવાની સલાહ લીધી. તેણે પૂછ્યું, શું હું પલિસ્તીઓ પર આક્રમણ કરું? શું તમે મને તેઓ પર વિજય અપાવશો? યહોવાએ તેને કહ્યું, આક્રમણ કર, હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ. તેથી દાઉદ અને તેના માણસો બાલ પરાસીમ આગળ આવ્યા અને ત્યાં દાઉદે તેમને હરાવ્યા. દાઉદે કહ્યું, જેમ પાણીના જોરથી પાળ તૂટી પડે છે તેમ ઈશ્વરે મારા દુશ્મનોનો સંહાર કર્યો છે. તેથી તે જગ્યાનું નામ બાલ પરાસીમ રાખવામાં આવ્યું. પલિસ્તીઓ પોતાના દેવોને ત્યાં જ પડતા મૂકીને નાસી ગયા હતા. દાઉદની આજ્ઞાથી તેઓને બાળી નાખવામાં આવ્યા. પછી પલિસ્તીઓએ ફરીથી બીજી વાર ખીણમાં લૂંટ ચલાવી. તેથી દાઉદે ફરીથી ઈશ્વરની સલાહ માંગી. ઈશ્વરે તેને કહ્યું, તું તેઓના ઉપર સામેથી હુમલો કરીશ નહીં, પણ ફરીને તેમની પાછળ જે શેતુરના વૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કરજે. જ્યારે શેતુર વૃક્ષોની ટોચમાં કૂચ થતી હોવાનો અવાજ તને સંભળાય ત્યારે તું બહાર નીકળીને હુમલો કરજે, કેમ કે પલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા માટે ઈશ્વર તારી આગળ ગયા છે. ઈશ્વરે દાઉદને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. તેણે ગિબ્યોનથી તે છેક ગેઝેર સુધી પલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો. પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં પ્રસરી ગઈ અને યહોવાએ સર્વ પ્રજાઓને તેનાથી ભયભીત બનાવી દીધી. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક અધ્યાય 15. દાઉદનગરમાં દાઉદે પોતાને માટે મહેલો બનાવ્યા. તેણે ઈશ્વરના કોષને સારું જગ્યા તૈયાર કરીને ત્યાં તેને માટે મંડપ બાંધ્યો. પછી દાઉદે કહ્યું, ફક્ત લેવીઓ આ ઈશ્વરના કોષને ઉચકે, કેમ કે યહોવાએ તેઓને કોષ ઉચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે પસંદ કર્યા છે. પછી દાઉદે યહોવાના કોષને માટે જે જગ્યા તૈયાર કરી હતી ત્યાં તેને લઈ જવા માટે યરૂશાલેમમાં સર્વ ઇઝરાયેલીઓને ભેગા કર્યા. દાઉદે હારૂનના વંશજોને તથા લેવીઓને એકત્ર કર્યા. તેઓમાં કહાથના વંશજોમાંના મુખ્ય આગેવાન ઉરિયેલ તથા તેના ભાઈઓ 120 હતા. મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ 220 હતા. ગેરશોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ 130 હતા. અલીસાફાનના વંશજોમાંના મુખ્ય આગેવાન શમાયા તથા તેના ભાઈઓ 200 હતા. હેબ્રોનના વંશજોમાંના મુખ્ય આગેવાન અલીએલ તથા તેના ભાઈઓ 80 હતા. ઉઝિયેલના વંશજોમાંના મુખ્ય આગેવાન આમ્મીનાદાબ તથા તેના ભાઈઓ 112 હતા. દાઉદે સાદોક અને અબ્યાથાર યાજકોને તથા ઉરિયેલ, અસાયા, યોએલ, શમાયા, અલીએલ તથા આમ્મીનાદાબ લેવીઓને બોલાવ્યા. તેણે તેઓને કહ્યું, તમે લેવીઓના કુટુંબોના આગેવાનો છો. તમે તથા તમારા ભાઈઓ બંને પ્રકારના સેવકો પોતાને શુદ્ધ કરો, એ માટે કે જે જગ્યા મેં ઇઝરાયેલના ઈશ્વર યહોવાના કોષને માટે તૈયાર કરી છે ત્યાં તમે તેને લઈ આવો. તમે અગાઉ તેને ઉચક્યો ન હતો, તે માટે આપણા ઈશ્વર યહોવા આપણા પર શિક્ષા લાવ્યા, કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજુરમાં ગયા નહીં. તેથી યાજકોએ તથા લેવીઓએ ઇઝરાયેલના ઈશ્વર યહોવાનો કોષ લઈ આવવા સારું પોતાને શુદ્ધ કર્યા. તેથી ઈશ્વરના વચન પ્રમાણે મૂસાએ જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે લેવીઓએ પોતાના ખભા પર ઈશ્વરનો કોષ તેની અંદરના દાંડા વડે ઉપાડ્યો. દાઉદે લેવીઓના આગેવાનોને વાજિંત્રો એટલે સિતાર, વીણા, ઝાંઝ ઊંચે સ્વરે વગાડવા માટે તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા માટે પોતાના ગાયક ભાઈઓને નિમવાને કહ્યું. માટે લેવીઓએ યોએલના પુત્ર હેમાનને, તેના ભાઈઓમાંના બેરેખ્યાના પુત્ર આસાફને તથા તેઓના ભાઈઓ એટલે મરારીના વંશજોમાંના કુશાયાના પુત્ર એથાનને નિમ્યા. તેઓની સાથે તેઓના બીજા યોદ્ધા ભાઈઓને એટલે ઝખારિયા, બની, યઝિયેલ, શમીરામોત, યહિયેલ, ઉન્ની, અલિયાબ, બનાયા, માસેયા, માતિથ્યા, અલીફલેહુ, મિકનેયા, ઓબેદ અદોમ તથા યઈયેલને દ્વારપાળો તરીકે નિમ્યા. હેમાન, આસાફ તથા એથાન એ ગાયકોને પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા સારું નિમવામાં આવ્યા. સિતારો વગાડવા માટે ઝખારિયા, અઝિયેલ, શમીરામોત, યહિયેલ, ઉન્ની, અલિયાબ, માસેયા તથા બનાયાને પસંદ કર્યા. વીણા વગાડવા માટે માતિથ્યા, અલીફલેહુ, મિકનેયા, ઓબેદ અદોમ, યઈયેલ તથા અઝાઝિયાને નિમવામાં આવ્યા. લેવીઓનો આગેવાન કનાનિયા ગાયક તરીકે પ્રવીણ હતો. તે ગાયકોને માર્ગદર્શન આપતો હતો. બેરેખ્યા તથા એલ્કાના કોષના દ્વારપાળો હતા. શબાનિયા, યોશાફાટ, નથાનેલ, અમાસાય, ઝખારિયા, બનાયા, એલિએઝેર યાજકો ઈશ્વરના કોષની આગળ રણશીંગડા વગાડનારા હતા. ઓબેદ અદોમ તથા યહિયા કોષના દ્વારપાળો હતા. પછી દાઉદ તથા ઇઝરાયેલના વડીલો અને સહસ્ત્રાધિપતિઓ આનંદથી ઓબેદ અદોમના ઘરમાંથી ઈશ્વરનો કરાર કોષ લઈ આવવા ગયા. જ્યારે ઈશ્વર યહોવાનો કરાર કોષ ઉચકનારા લેવીઓને સહાય કરી ત્યારે તેઓએ 7 બળદો તથા 7 ઘેટાઓનું અર્પણ કર્યું. દાઉદે કોષ ઉચકનારા સર્વ લેવીઓ, ગાયકો તથા ગાયકોના ઉપરી કનાનિયાની જેમ સુંદર શણનો એફોદ જબ્બો પહેરેલો હતો. દાઉદે સુંદર શણનો એફોદ પહેરેલો હતો. તેથી સર્વ ઇઝરાયેલીઓ યહોવાના કરાર કોષને હર્ષનાદ સહિત તથા શરણાઈ, રણશીંગડા, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી ઊંચા અવાજો સાથે લઈ આવ્યા. યહોવાનો કરાર કોષ દાઉદનગરમાં લાવવામાં આવ્યો ત્યારે શાઉલની પુત્રી મિખાલે બારીમાંથી બહાર જોયું. તેણે દાઉદ રાજાને નૃત્ય કરતો તથા ઉજવણી કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેને તુચકાર્યો. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક અધ્યાય 16. તેઓ ઈશ્વરના કોષને અંદર લાવીને તેને માટે દાઉદે બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓ ઈશ્વરની આગળ દહન્ય અર્પણો તથા શાંત્યાર્પણો ચઢાવ્યા. જ્યારે દાઉદ દહન્ય અર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો ત્યારે તેણે યહોવાને નામે લોકોને આશીર્વાદ આપ્યો. તેણે ઇઝરાયેલના દરેક પુરુષ તથા સ્ત્રીને એક એક ભાખરી, માંસનો કટકો તથા સૂકી દ્રાક્ષનો એક એક ઝુમખો વહેંચી આપ્યો. યહોવાના કોષની આગળ સેવા કરવા તથા ઇઝરાયેલના ઈશ્વર યહોવાના ગીત ગાવા, આભાર માનવા, સ્તુતિ કરવા તથા તેમની સન્મુખ ઉજવણી કરવા માટે દાઉદે કેટલાક લેવીઓને નિમ્યા. આસાફ આગેવાન હતો. તેનાથી ઉત્તર તે દરજ્જે ઝખારિયા, યઝીએલ, શમીરામોત, યહીએલ, માતિથ્યા, અલિયાબ, બનાયા, અદોબ અદોમ તથા યેઈએલ હતા. તેઓ સિતાર અને વીણા વગાડતા હતા. આસાફ મોટેથી ઝાંઝ વગાડતો હતો. બનાયા તથા યાઝીએલ યાજકો ઈશ્વરના કરાર કોષની આગળ નિયમિત રણશીંગડા વગાડતા હતા. પછી તે દિવસે દાઉદે આસાફ તથા તેના ભાઈઓની મારફતે યહોવાની સ્તુતિ માટે નિમ્યા. ઈશ્વરનો આભાર માનો, તેમના નામે પ્રાર્થના કરો, લોકોમાં તેમના અદ્ભુત કાર્યો જાહેર કરો, તેમના ગુણગાન ગાઓ, તેમના સ્તુતિગાન કરો, તેમના સર્વ અદ્ભુત કાર્યોનું મનન કરો. તમે તેમના પવિત્ર નામનું ગૌરવ જાળવો. યહોવાના ભક્તોના હૃદયો આનંદમાં રહો. યહોવાને તથા તેમના સામર્થ્યને તમે શોધો. સદા સર્વદા તેમના મુખને શોધો. જે અદ્ભુત કામો તેમણે કર્યા છે તે યાદ રાખો. તેમના ચમત્કારો તથા તેમના મુખના ન્યાય વચનો યાદ રાખો. તમે ઈશ્વરના સેવક ઇઝરાયેલના વંશજો છો. તમે યાકૂબના લોકો તેમના પસંદ કરેલા છો. તે આપણા ઈશ્વર યહોવા છે. તેમની સત્તા સમગ્ર પૃથ્વી પર છે. તેમના કરાર તમે સદાકાળ યાદ રાખો, એટલે હજારો પેઢીઓ સુધી કાયમ રાખવાનું જે વચન તેમણે આપ્યું તે યાદ રાખો. ઇબ્રાહીમની સાથે જે કરાર તેમણે કર્યો અને ઇસાકની સાથે જે પ્રતિજ્ઞા તેમણે કરી, એ જ વચન યાકૂબને માટે નિયમ તરીકે અને ઇઝરાયેલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે. તેમણે કહ્યું, હું તને આ કનાન દેશ આપીશ, તે તારા વારસાનો ભાગ થશે. જ્યારે મેં આ કહ્યું ત્યારે તમે સંખ્યામાં થોડા જ હતા, તદ્દન થોડા જ, અને તમે અજાણ્યા હતા. તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્યા કરતા હતા. ત્યારે ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહીં. તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી. તેમણે કહ્યું, મારા અભિષિક્તોને અડશો નહીં અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહીં. હે આખી પૃથ્વીના લોકો, યહોવાના ગુણગાન કરો. દિન પ્રતિદિન તેમના તારણને જાહેર કરો. રાષ્ટ્રોમાં તેમનો મહિમા પ્રગટ કરો. સર્વ દેશ જાતિઓમાં તેમના અદ્ભુત કાર્યો જાહેર કરો. કેમ કે યહોવા મહાન છે તથા અતિ વિશેષ સ્તુતિપાત્ર છે, અને બીજા દેવો કરતા તેઓનું ભય રાખવું યોગ્ય છે. કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાએ તો આકાશો બનાવ્યા છે. તેમની સન્મુખ ગૌરવ તથા મહિમા છે. તેમના ભક્તિસ્થાનમાં સામર્થ્ય તથા આનંદ છે. હે લોકોના કુળો, તમે યહોવાને, હા યહોવાને જ ગૌરવ તથા સામર્થ્યનું માન આપો. યહોવાના નામને ઘટિત ગૌરવ આપો. અર્પણ લઈને તેમની હજૂરમાં આવો. પવિત્ર વસ્ત્રો ધારણ કરીને યહોવાની આગળ નમો. સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ ધ્રુજે છે. જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે તેને હલાવી શકાય તેમ નથી. આકાશો આનંદ કરે તથા પૃથ્વી હરખાય. વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે યહોવા રાજ કરે છે. સમુદ્ર તથા તેમાં જે છે તે ગર્જના કરે છે. ખેતરો તથા તેઓમાં જે છે તે સર્વ ઉત્સાહ કરે છે. પછી જંગલના વૃક્ષો યહોવાની આગળ હર્ષનાદ કરશે, કેમ કે તેઓ પૃથ્વીના લોકોનો ન્યાય કરવા આવે છે. યહોવાનો આભાર માનો, કેમ કે તે કૃપાળુ છે, કેમ કે તેમનું વિશ્વાસુપણું સદાકાળ રહે છે. બોલો, હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર, અમારો ઉદ્ધાર કરો. બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો અને અમને એકત્રિત કરો, કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને તમારી સ્તુતિ ગાઈએ. ઇઝરાયેલના ઈશ્વર યહોવા, અનાદિકાળથી તે અનંતકાળ માટે સ્તુત્ય થાવ. પછી સર્વ લોકોએ આમીન કહીને યહોવાની સ્તુતિ કરી. ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાના કરારકોષની સેવા કરવા માટે આસાફની તથા તેના ભાઈઓની કોષની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા માટે નિમણૂક કરી. તેમજ યદુથુનનો પુત્ર ઓબેદ અદોમ તથા હોસા અને તેઓના 68 સંબંધીઓને દ્વારપાળો તરીકે નિમ્યા. સાદોક યાજકને તથા તેના સાથી યાજકોને ગિબિયોનમાંના ધર્મસ્થાનોમાં યહોવાના મંડપની સેવા માટે પસંદ કર્યા. યહોવાએ ઇઝરાયેલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહન્યાર્પણની વેદી પર યહોવાને દહન્યાર્પણો ચઢાવવા માટે તેઓને નિમ્યા. તેઓની સાથે તેણે હેમાન, તથા યદુથુન તથા બાકીના પસંદ કરેલા અન્યો કે જેઓ નામવાર નોંધાયેલા હતા તેઓને યહોવા કે જેમની કરુણા સર્વકાળ સુધી ટકે છે તેમની આભાર સ્તુતિ કરવા માટે નિમ્યા. હેમાન તથા યદુથુનને ગીતોને માટે રણશીંગડા, ઝાંઝ તથા અન્ય વાજિંત્રો આપવામાં આવ્યા. યદુથુનના પુત્રોને દ્વારપાળનું કામ સોંપવામાં આવ્યું હતું. પછી સર્વ લોકો પાછા પોતપોતાને ઘરે ગયા અને દાઉદ પોતાના કુટુંબના માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક અધ્યાય 17. દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો. ત્યાર પછી તેણે નાથાન પ્રબોધકને કહ્યું, જો હું દેવદારના મહેલમાં રહું છું, પરંતુ ઈશ્વરનો કરાર કોષ મંડપમાં રહે છે. પછી નાથાને દાઉદને કહ્યું, જા, તારા મનમાં જે હોય તે કર, કેમ કે ઈશ્વર તારી સાથે છે. પણ તે જ રાત્રે ઈશ્વરની વાણી નાથાનની પાસે આવી, જા અને મારા સેવક દાઉદને કહે કે યહોવા એવું કહે છે, તારે મારે માટે રહેવાનું ભક્તિ સ્થાન બાંધવું નહીં, કેમ કે હું ઇઝરાયલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું ભક્તિ સ્થાનમાં રહ્યો નથી, પણ એક તંબુમાંથી તે બીજા તંબુમાં તથા એક મંડપથી તે બીજા મંડપમાં ફરતો રહ્યો છું. જે બધી જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયલીઓ સાથે ચાલ્યો છું ત્યાં ઇઝરાયલના જે આગેવાનોને મેં મારા લોકોનું પોષણ કરવાની આજ્ઞા આપી હતી તેઓમાંના કોઈને મેં કદી પૂછ્યું છે કે મારા માટે તમે દેવદારનું ભક્તિસ્થાન કેમ બાંધ્યું નથી? માટે હવે મારા સેવક દાઉદને કહે, સર્વસમર્થ યહોવાના આ વચન છે, તું ઘેટાને ચરાવતો હતો ત્યાંથી મેં તને મારા ઇઝરાયલીઓનો ઉપરી થવા માટે બોલાવી લીધો, અને તું જ્યાં કહીં ગયો ત્યાં હું તારી સાથે રહ્યો છું. તારી આગળથી તારા શત્રુઓનો મેં નાશ કર્યો છે. હવે પછી હું તને પૃથ્વીના મહાન પુરુષો જેવો વિખ્યાત બનાવીશ. હું મારા ઇઝરાયેલી લોકોને માટે એક સ્થાન ઠરાવીને તેઓને ત્યાં ઠરીઠામ કરીશ કે જેથી તેઓ પોતાના સ્થળમાં રહે અને તેઓ મુશ્કેલીમાં ન આવે. ફરીથી તેમને કદી કોઈ ખસેડનાર નહીં હોય. અગાઉની માફક તથા જે સમયે મેં ન્યાયાધીશોને મારા ઇઝરાયેલીઓ પર અધિપત્ય કરવાનો હુકમ કર્યો ત્યારથી થતું આવ્યું છે તેમ હવે પછી દુષ્ટ માણસો તેમનો ક્ષય કરશે નહીં. હું તારા સર્વ શત્રુઓને વશ કરીશ. વરી હું તને કહું છું કે યહોવા તારું કુટુંબ કાયમ રાખશે. એમ થશે કે તારા દિવસો પૂરા થતા તારે તારા પિતૃઓની સાથે જવું પડશે, ત્યારે હું તારા પછી તારા વંશજોને તારી જગ્યાએ સ્થાપિત કરીશ, અને તારા વંશજોમાંથી જે રાજા થશે તેનું રાજ્ય હું કાયમ રાખીશ. તે મારે માટે ભક્તિસ્થાન બાંધશે અને હું તેનું રાજ્યસન સદાકાળ રાખીશ. હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. તેની પાસેથી મારા કરારનું વિશ્વાસુપણું હું લઈ લઈશ નહીં, જેમ મેં તારી અગાઉના શાસક પાઉલ પ્રત્યેથી લઈ લીધું હતું તેમ. હું તેને મારા ઘર તથા મારા રાજ્યમાં સદાકાળ રાખીશ અને તેનું રાજ્યસન સદાના માટે સ્થાપીશ. નાથાને દાઉદને આ સર્વ વચનોનો અહેવાલ તથા સર્વ દર્શન સંબંધી કહ્યું. પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાની સમક્ષ બેઠો અને બોલ્યો, હે ઈશ્વર યહોવા, હું કોણ અને મારું કુટુંબ કોણ કે તમે મને આવા ઉચ્ચ સ્થાને લાવ્યા છો? હે ઈશ્વર, એ પણ તમારી દ્રષ્ટિમાં ઓછું જણાયું, એટલે તમારા સેવકના કુટુંબ સંબંધીના ઉજળા ભાવિ વિશે તમે મને વચન આપ્યું છે. હે ઈશ્વર યહોવા, તમે મને ઉચ્ચ પદવીના માણસની પંક્તિમાં મૂક્યો છે. તમે આ તમારા સેવક દાઉદને જે માન આપ્યું છે તે વિશે તો હું વધુ શું કહું? તમે તમારા સેવકને ખાસ ઓળખો છો. હે યહોવા, તમારા સેવકની ખાતર તમારા ઉદ્દેશ્ય પૂરા કરો. તમારા અંતઃકરણ પ્રમાણે તમે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યા છે. હે યહોવા, અમારા સાંભળવા પ્રમાણે તમારા જેવા બીજા કોઈ નથી અને તમારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. પૃથ્વી પર તમારા લોક ઇઝરાયેલ કે જેને તમે ઈશ્વર મહાન અને અદ્ભુત કૃત્યો કરીને પોતાના નામના મહિમા સારું મિસરમાંથી છોડાવ્યા હોય તેના જેવી બીજી કઈ પ્રજા છે? તમારા લોક જેઓને તમે મિસરમાંથી છોડાવી લાવ્યા તેઓની આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢી. તમે તમારા ઇઝરાયેલ લોકોને સદાને માટે તમારા પોતાના લોક ગણ્યા છે, અને હે યહોવા, તમે તેઓના ઈશ્વર બન્યા છો. તેથી હવે હે યહોવા, તમે તમારા સેવક તથા તેના કુટુંબ સંબંધી જે બોલ્યા છો તે પૂરું કરો, જેથી સદાકાળ તમારા નામનો મહિમા થાય અને લોકો કહે કે સૈન્યોના યહોવા ઇઝરાયેલના ઈશ્વર છે. હા, ઇઝરાયેલના હકમાં તેવો ઈશ્વર છે. અને તમારા સેવક દાઉદનું કુટુંબ તમારી આગળ સ્થાપિત થાવ. હે મારા ઈશ્વર, તમારા સેવકને તમે સ્પષ્ટ કહ્યું છે કે તમે તેના કુટુંબને ટકાવી રાખશો, માટે આ તમારા સેવકે તમારી આગળ પ્રાર્થના કરવાની હિંમત કરી છે. હવે હે યહોવા, તમે જ ઈશ્વર છો અને તમે તમારા સેવકને ખાતરીદાયક વચન આપ્યું છે. હવે તમારા સેવકનું કુટુંબ તમારી આગળ સર્વકાળ ટકી રહે માટે તેને આશીર્વાદ આપવાનું તમને સારું લાગ્યું. હે યહોવા, તમે તેને આશીર્વાદ આપ્યો છે અને તે સદાને માટે આશીર્વાદિત થયું છે. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક અધ્યાય 18. દાઉદે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને હરાવ્યા અને તેઓના હાથમાંથી ગાથ નગર અને તેની આસપાસના ગામો પોતાના તાબે કરી લીધા. તેણે મુઆબીઓને પણ હરાવ્યા. તેઓ દાઉદના દાસો બનીને તેને કર આપવા લાગ્યા. એ પછી દાઉદે સોબાના રાજા હદાર એઝેરને હમાથ આગળ હરાવ્યો. હદાર એઝેર ફ્રાત નદીની આસપાસના જે પ્રદેશ પર પોતાનું નિયંત્રણ સ્થાપવા માંગતો હતો તે પર દાઉદે કબજો કર્યો. દાઉદે તેની પાસેથી તેના 1,000 રથો, 7,000 ઘોડેસવારો અને 20,000 પાયદળ સૈનિકોને કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાના પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના 100 રથને માટે પૂરતા ઘોડાઓનો બચાવ કર્યો. દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાર એઝેરની સહાય કરવા આવ્યા ત્યારે દાઉદે 22,000 અરામી સૈનિકોને મારી નાખ્યા. પછી દાઉદે દમસ્કસના અરામીઓના વિસ્તારમાં લશ્કરો ગોઠવ્યા. તેઓ દાઉદના દાસો બની ગયા અને તેઓ તેને કર આપવા લાગ્યા. દાઉદ જ્યાં કઈ ગયો ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો. દાઉદ હદાર એઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરૂશાલેમમાં લઈ આવ્યો. વળી દાઉદે હદાર એઝેરના નગરો તિબહાત અને કુનમાંથી પુષ્કળ પિત્તળ મેળવ્યું. તેમાંથી સુલેમાને પિત્તળનો હોજ, સ્તંભો અને પિત્તળના વાસણો ભક્તિસ્થાન માટે તૈયાર કરાવ્યા. હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાના રાજા હદાર એઝેરને હરાવીને તેના સૈન્યનો સંહાર કર્યો છે ત્યારે તેણે પોતાના પુત્ર હદોરામને દાઉદની પાસે સોનું, ચાંદી અને પિત્તળના વાસણો લઈને તેને સન્માનવા અને હદાર એઝેરને યુદ્ધમાં હરાવવા બદલ ધન્યવાદ આપવા મોકલ્યો, કારણ કે હદાર એઝેરને તોઉ સાથે યુદ્ધ ચાલ્યા કરતું હતું. દાઉદે તે બધા પાત્રો યહોવાના સભાસ્થાનની સેવા માટે અર્પણ કર્યા. તે જ રીતે તેણે જીતેલી બધી પ્રજાઓ અદોમ, મોઆબીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ, અમાલિકીઓ પાસેથી મેળવેલું સોનું ચાંદી પણ તેણે ઈશ્વરને અર્પણ કર્યું. સરૂયાના પુત્ર અબિશાએ મીઠાની ખીણમાં 18,000 અદોમીઓને મારી નાખ્યા. તેણે સમગ્ર અદોમ પ્રદેશમાં લશ્કરી છાવણીઓ ગોઠવી. બધા અદોમીઓ હવે દાઉદના દાસ બની ગયા. આમ દાઉદ જ્યાં કઈ ગયો ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો. દાઉદ આખા ઇઝરાયલ પર રાજ કરતો હતો અને તેના સર્વ લોકોનો ન્યાય કરીને તેમનો ઇન્સાફ કરતો હતો. સરૂયાનો પુત્ર યુઆબ સૈન્યનો સેનાપતિ હતો. અલીહુદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો. અહીટુબનો પુત્ર સાદોક તથા અબ્યાથારનો પુત્ર અબીમેલેક યાજકો હતા. શાવશા શાસ્ત્રી હતો. યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકો કરેથીઓ અને પલેથીઓનો ઉપરી હતો અને દાઉદના દીકરાઓ રાજાની સમક્ષ મુખ્ય સલાહકારો હતા. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક અધ્યાય 19. આમોન્યોનો રાજા નાહાશ મરણ પામ્યો. તેના પછી તેનો દીકરો ગાદીનશીન થયો. દાઉદે કહ્યું, હું નાહાશના દીકરા હાનુન પર દયા રાખીશ, કેમ કે તેના પિતાએ પણ મારા પ્રત્યે ભલાઈ રાખેલી હતી. તેથી દાઉદે તેના પિતાના મરણ સંબંધી તેને દિલાસો આપવા સારું સંદેશાવાહકોને આમોનીઓના દેશમાં મોકલ્યા. ત્યારે આમોની સરદારોએ હાનુનને કહ્યું, તું શું એમ માને છે કે તારા પિતાને માન આપવાના હેતુથી દાઉદે આ માણસોને આશ્વાસન આપવા મોકલ્યા છે? એ માણસો તો તેના જાસૂસો છે અને આ દેશને શી રીતે જીતી લેવો એની બાતમી મેળવવા આવ્યા છે. તેથી હાનુને દાઉદ રાજાના સંદેશાવાહકોનું અપમાન કર્યું. તેઓની દાઢી અડધી મુંડાવી નાખી. તેઓના વસ્ત્રો કમરથી મધ્યભાગ સુધી કાપી નાખ્યા. પછી તેણે તેઓને શરમજનક સ્થિતિમાં દાઉદ પાસે પાછા મોકલ્યા. જ્યારે દાઉદને આ બાબતની ખબર પડી કે તેના માણસોના બુરા હાલ કરવામાં આવ્યા છે ત્યારે તેણે તેઓને મળવા માણસો મોકલ્યા, કારણ કે તેઓ છોભીલા પડી ગયા હતા. દાઉદ રાજાએ તેઓને કહેવડાવ્યું કે તમારી દાઢી પાછી ઉગે ત્યાં સુધી યરીખોમાં રહેજો, પછી જ અહીં પાછા આવજો. જ્યારે આમોનીઓને ભાન થયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કારપાત્ર બન્યા છે ત્યારે હાનુને અને આમોનીઓએ અરામ નહરાઈમમાંથી, માકામાંથી તથા સોબામાંથી રથો તેમજ ઘોડેસવારો ભાડેથી મેળવવા માટે 34,000 કિલો ચાંદી મોકલી આપી. તેણે 32,000 રથો ભાડે રાખ્યા અને માકાના રાજા તથા તેના સમસ્ત સૈન્યનો પગાર ચૂકવી આપવા ગોઠવણ કરી. તેઓના સર્વ સૈન્યોએ મેદબા આગળ છાવણી નાખી. જે આમોનીઓ પોતપોતાના નગરમાંથી ભેગા થયા હતા તેઓ ત્યાં યુદ્ધ કરવાને તેઓની સાથે જોડાયા. દાઉદને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે યુઆબને તેના સર્વ સૈન્ય સાથે તેઓનો સામનો કરવા મોકલ્યા. આમોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ યુદ્ધ કરવાને ગોઠવાઈ ગયા અને તેઓની મદદે આવેલા રાજાઓ એક બાજુ ખુલ્લા મેદાનમાં ચાલ્યા ગયા. જ્યારે યુઆબે જોયું કે પોતાની સામે આગળ પાછળ બંને બાજુએ હુમલો થવાનો છે ત્યારે તેણે ઇઝરાયેલના પસંદ કરેલા લડવૈયાઓને અરામીઓની સામે ગોઠવી દીધા. બાકીનું સૈન્ય તેણે પોતાના ભાઈ અભિષાયની સરદારી હેઠળ મૂક્યું અને તેઓએ આમોનીઓની સામે યુદ્ધ કરવાની વ્યૂહરચના કરી. યુઆબે તેના ભાઈને કહ્યું, જો અરામીઓ મારા પર વિજય થાય તો તું આવીને મને મદદ કરજે અને જો આમોનીઓ તારા પર વિજય પામે તો હું આવીને તને મદદ કરીશ. હિંમતવાન થા અને બળવાન થા. આપણે ઈશ્વરના નગરોને માટે બહાદુરી બતાવીએ, કેમ કે યહોવા પોતાના ઈરાદાની પૂર્ણતા માટે સારું કરશે. જ્યારે યુવાબ અને તેના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવા નજીક આવ્યા ત્યારે અરામીઓ તેઓની સામેથી પલાયન થઈ ગયા અને આમોનીઓએ જોયું કે અરામીઓ નાસી ગયા છે ત્યારે તેઓ પણ યુવાબના ભાઈ અભિષાયથી નાસીને નગરમાં પાછા ફર્યા. પછી યુવાબ પણ આમોની લોકો પાસેથી પાછો યરૂશાલેમ આવી પહોંચ્યો. અરામીઓ સમજી ગયા કે પોતે ઇઝરાયેલીઓથી પરાજિત થયા છે એટલે તેમણે સંદેશાવાહકો મોકલીને નદી પારના બીજા અરામીઓને હદાર એઝેરના સેનાપતિ શોફાકની આગેવાની હેઠળ બોલાવી લીધા. આ સમાચાર મળતા જ દાઉદે ઇઝરાયેલનું આખું સૈન્ય ભેગું કર્યું અને યર્દન નદીને પાર કરી તેઓની સામે યુદ્ધની વ્યૂહરચના કરી. ઇઝરાયેલીઓએ અરામીઓને યુદ્ધમાં હરાવી દીધા. અરામીઓ ફરીથી ઇઝરાયેલીઓ આગળથી નાસવા લાગ્યા. દાઉદે અરામના 7,000 ઘોડે સવારોને અને 40,000 બીજા લડવૈયાઓનો સંહાર કર્યો. અરામના સૈન્યના સેનાપતિ શોફાકને પણ તેણે મારી નાખ્યો. જ્યારે હદારેઝેરના સેવકોએ જોયું કે તેઓ ઇઝરાયેલીઓની સામે હારી ગયા છે ત્યારે તેઓએ દાઉદ સાથે સુલેહ કરી અને તેની સેવા કરી. તે પછી અરામીઓ આમોનીઓને મદદ કરતા બીવા લાગ્યા. તેથી અરામીઓ આમોનીઓની મદદ કરવા રાજી ન હતા. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક અધ્યાય 2. ઇઝરાયેલના દીકરાઓ રૂબેન, શિમ્યોન, લેવી, યહુદા, ઇસ્સાખાર, ઝબુલોન, દાન, યુસફ, બિન્યામિન, નફતાલી, ગાદ તથા આશેર. યહુદાના દીકરાઓ એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથશુઆથી જન્મ્યા હતા. યહુદાનો જ્યેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો. યહુદાના દીકરા પેરેસ અને જેરાહ. આ દીકરાઓ તેની વિધવા પુત્ર વધુ તામાર સાથેના તેના સંબંધથી જન્મ્યા હતા. આમ યહુદાને 5 દીકરાઓ હતા. પેરેસના દીકરાઓ હેસ્ત્રોન તથા હામુલ. જેરાહના દીકરાઓ જિમરી, એથાન, હેમાન, કાલકોલ તથા દારા. તેઓ બધા મળીને કુલ 5 હતા. કાર્મીનો દીકરો આખાન. તે પ્રભુને સમર્પિત વસ્તુ બાબતે ઉલ્લંઘન કરીને ઇઝરાયેલ પર સંકટ લાવનાર હતો. એથાનનો દીકરો અઝારિયા. હેસ્ત્રોનના પુત્રો યરાહમેલ, રામ તથા કલુબાય. રામનો દીકરો આમ્મીનાદાબ. આમ્મીનાદાબનો દીકરો નાશોન. તે યહુદાના વંશજોનો આગેવાન થયો. નાશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ. બોઆઝનો દીકરો ઓબેદ અને ઓબેદનો દીકરો ઈશાય. ઈશાયનો જ્યેષ્ઠ દીકરો અલિયાબ. બીજો અભિનાદાબ. ત્રીજો શિમા. ચોથો નથાનેલ. પાંચમો રાદાય. છઠ્ઠો ઓસેમ તથા 7મો દીકરો દાઉદ. તેઓની બહેનો સરૂયા તથા અભિગાઇલ. સરૂયાના 3 દીકરાઓ અભિષાય, યુઆબ તથા અસાહેલ. અભિગાઇલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાનો પિતા ઇશ્માઇલી યથેર હતો. હેસ્ત્રોનનો દીકરો કાલેબ. તેની પત્ની અઝુબા તથા તેની દીકરી યરિયોથ. યરિયોથના દીકરાઓ યેશેર, શોબાબ તથા આર્દોન. અઝુબા મરણ પામી ત્યારે કાલેબે એફરાથની સાથે લગ્ન કર્યું. તેણે હૂરને જન્મ આપ્યો. હૂરનો દીકરો ઉરી અને ઉરીનો દીકરો બસાલેલ. ત્યારબાદ હેસ્ત્રોન 60 વર્ષનો હતો ત્યારે તેણે ગિલિયાદના પિતા માખીરની દીકરી સાથે લગ્ન કર્યું. તેણે સગુબને જન્મ આપ્યો. સગુબનો દીકરો યાઈર. તેણે ગિલિયાદના 23 નગરોને પોતાના નિયંત્રણમાં રાખ્યા હતા. ગશૂર અને અરામના લોકોએ યાઈર અને કનાથના નગરો પોતાને તાબે કર્યા. બધા મળીને 60 નગરો પડાવી લીધા. ત્યાંના રહેવાસીઓ ગિલિયાદના પિતા માખીરના વંશજો હતા. હેસ્ત્રોનના મરણ પછી કાલેબ તેના પિતા હેસ્ત્રોનની પત્ની એફરાથા સાથે સૂઈ ગયો. તેનાથી તેણીએ તકોઆના પિતા આશહુરને જન્મ આપ્યો. હેસ્ત્રોનના જયેષ્ઠ દીકરા યરાહમેલના દીકરાઓ આ હતા: જયેષ્ઠ દીકરો રામ, પછી બુના, ઓરેન, ઓસેમ તથા અહિયા. યરાહમેલની બીજી પત્નીનું નામ અટારા હતું. તેઓ નામ નીમાતા હતી. યરાહમેલના જ્યેષ્ઠ દીકરા રામના દીકરાઓ માસ, યામીન તથા એકેર. ઓનામના દીકરાઓ શામાય તથા યાદા. શામાયના દીકરાઓ નાબાદ તથા અભિશુર. અભિશુરની પત્નીનું નામ અબિહાઇલ. તેણે આહબાન અને મોલિદને જન્મ આપ્યો. નાદાબના દીકરાઓ સેલેદ તથા આપાઇમ. સેલેદની સંતાન મૃત્યુ પામ્યો. આપાઇમનો દીકરો યીશી. યીશીનો દીકરો શેશાન. શેશાનનો દીકરો અહલાય. શામમાયના ભાઈ યાદાના દીકરાઓ યેથેર તથા યોનાથાન. યેથેરની સંતાન મૃત્યુ પામ્યો. યોનાથાનના દીકરાઓ પેલેથ તથા જાજા. આ બધા યરાહમેલના વંશજો હતા. શેશાનને દીકરાઓ ન હતા, પણ ફક્ત દીકરીઓ જ હતી. શેશાનને એક મિસ્રી ચાકર હતો, જેનું નામ યારહા હતું. શેશાને પોતાની દીકરીનું લગ્ન તેના ચાકર યારહા સાથે કરાવ્યું. તેણે આતાઈને જન્મ આપ્યો. આતાઈનો દીકરો નાથાન. નાથાનનો દીકરો જાબાદ. જાબાદનો દીકરો એફલાલ. એફલાલનો દીકરો ઓબેદ. ઓબેદનો દીકરો યેહુ. યેહુનો દીકરો અઝારિયા. અઝારિયાનો દીકરો હેલેસ. હેલેસનો દીકરો એલાસા. એલાસાનો દીકરો સિસ્માય. સિસ્માયનો દીકરો શાલ્લુમ. શાલ્લુમનો દીકરો યકામિયા. યકામિયાનો દીકરો અલિશામા. યરાહમેલના ભાઈ કાલેબના દીકરાઓ જયેષ્ઠ દીકરો મેશા. મેશાનો દીકરો ઝીફ. કાલેબનો બીજો દીકરો મારેશા. તેનો દીકરો હેબ્રોન. હેબ્રોનના દીકરાઓ કોરા, તાપુઆ, રેકેમ તથા શેમા. શેમાનો દીકરો રાહામ. રાહામનો દીકરો યોરકામ. રેકેમનો દીકરો શામમાય. શામમાયનો દીકરો માઓન. માઓનનો દીકરો બેથસુર. કાલેબની ઉપપત્ની એફાઈ હારાન, મોસા તથા ગાઝેઝને જન્મ આપ્યો. હારાનનો દીકરો ગાઝેઝ. યહદાઈના દીકરાઓ રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા શાફ. કાલેબની ઉપપત્ની માકાએ શેબેર તથા તિરહનાને જન્મ આપ્યા. વળી તેણે માદમાન્નાના પિતા શાફ, માખબેનના પિતા શવા તથા ગિબિયાના પિતાને જન્મ આપ્યા. કાલેબની પુત્રી આક્સા હતી. કાલેબના વંશજો આ હતા: એફરાથાથી જન્મેલો તેનો જ્યેષ્ઠ દીકરો હુર, તેનો દીકરો શેબાલ, તેનો દીકરો કિરિયાથિયારીમ. બેથલેહેમનો દીકરો સાલમા અને હારેફનો દીકરો બેથગદેર. કિરિયાથિયારીમના પિતા શોબાલના વંશજો આ હતા: હારોએ, મનુહોથના અડધા ભાગના લોકો, કિરિયાથિયારીમના કુટુંબો, યિથ્રીઓ, પુથિયો, શુમાથિયો તથા મિશ્રાઈઓ, સોરાથિયો તથા એશતાઓલિયો. આ લોકોના વંશજ હતા. સાલમાના વંશજો આ પ્રમાણે હતા: બેથલેહેમ, નટોફાથિયો, આટ્રોથ બેથયોઆબ, માનાહાથિયોનો અડધો ભાગ તથા સોરાઈઓ, યાબેસવાસી લહિયાઓના કુટુંબો, તિરાથિયો, શિમાથિયો તથા સુખાથિયો. રેખાબના કુટુંબના પૂર્વજ હામમાંથી થયેલા જે કેનિયો તેઓ એ છે. કાળ વૃત્તાંતનું પુસ્તક અધ્યાય 20. સામાન્ય રીતે વસંત ઋતુ બેસતા રાજાઓ યુદ્ધ કરવા જાય છે. તે વખતે યુઆબે સૈન્યની આગેવાની કરી અને આમોનના પ્રદેશનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. પછી તેણે રાબ્બા આવીને તેને પણ પોતાને તાબે કર્યું. પણ દાઉદ યરૂશાલેમમાં જ રહ્યો. યુઆબે રાબ્બા પર હુમલો કર્યો અને તેને જીતી લીધું. દાઉદે રાબ્બાના રાજા મિલકોમના મસ્તક પરથી મુગટ લઈ લીધો અને તેને તેના પોતાના મસ્તક પર મૂક્યો. આ મુગટ સોનાનો બનેલો હતો અને તેમાં રત્નો જડેલા હતા. તેનું વજન 1 તાલંત હતું. દાઉદે નગરમાંથી લૂંટનો પુષ્કળ માલ ભેગો કર્યો હતો. તેણે નગરના લોકોને બહાર લાવીને તેઓની પાસે કરવતો, તિકમો અને કુહાડીઓથી કામ કરાવ્યું. દાઉદ આમોનિયોના રાજા અને લોકો સાથે આ રીતે વર્તતો હતો. પછી દાઉદ અને તેનું આખું સૈન્ય યરૂશાલેમમાં પાછું આવ્યું. ત્યારબાદ પલિસ્તીઓની સામે ગેઝેરમાં યુદ્ધ થયું. એ વખતે હુશાના સિબ્બખાએ રફાઇમના એક વંશજ સિપ્પાઈને મારી નાખ્યો અને પલિસ્તીઓની હાર થઈ. પલિસ્તીઓ સાથે ફરી યુદ્ધ થયું અને યાઈરના પુત્ર ઇલ્હાનાને લાહમીને મારી નાખ્યો. તે ગાથના ગીત્તી ગોલિયાથનો ભાઈ હતો અને તેના ભાલાનો હાથો વણકરની તોર જેવો હતો. ગાથમાં ફરી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર માણસ હતો જેના હાથે 6 આંગળીઓ અને પગે પણ 6 આંગળીઓ હતી. તે રફાઇમનો વંશજ હતો. જ્યારે તેણે ઇઝરાયેલના સૈન્યનો ધિક્કાર કર્યો ત્યારે દાઉદના ભાઈ શિમાના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો. આ બધા ગાથના રફાઇમના વંશજો હતા. તેઓ દાઉદના અને તેના સૈનિકોના હાથે માર્યા ગયા. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક અધ્યાય 21. ઇઝરાયલની વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે શૈતાને દાઉદને ઇઝરાયલની વસ્તી ગણતરી કરવાને લલચાવ્યો. દાઉદે યુઆબ અને લશ્કરી વડા અધિકારીઓને કહ્યું, જાઓ બેરશેબાથી તે દાન સુધી ઇઝરાયલ પ્રજાની વસ્તી ગણતરી કરો અને પાછા આવીને મને અહેવાલ આપો કે હું તેઓની સંખ્યા જાણું. યુઆબે કહ્યું, ઈશ્વર તેમના લોકોને જેટલા છે તેના કરતા 100 ગણા વધારો, પણ મારા માલિક રાજા, શું તેઓ સર્વ મારા માલિકની સેવા નથી કરતા? મારા માલિક કેમ આવું ઈચ્છે છે? શા માટે ઇઝરાયલ પર દોષ લાવવો? પણ રાજાનું ફરમાન યુઆબને માનવું પડ્યું. તેથી યુઆબ ત્યાંથી નીકળીને આખા ઇઝરાયલ દેશમાં ફરીને તે યરૂશાલેમમાં પાછો આવ્યો. પછી યુઆબે લડવૈયા માણસોની ગણતરીનો કુલ આંકડો દાઉદને જણાવ્યો. ઇઝરાયલમાં 11 લાખ તલવાર ચલાવી શકે તેવા પુરુષો હતા. એકલા યહૂદિયામાં 4,70,000 સૈનિકો હતા, પણ લેવી અને બિન્યામિનના વંશજોનો સમાવેશ ગણતરીમાં કર્યો ન હતો, કેમ કે યુઆબને રાજાની આજ્ઞા ઘૃણાસ્પદ લાગી હતી. ઈશ્વર આ કામથી નારાજ થયા, તેથી તેમણે ઇઝરાયલને શિક્ષા કરી. દાઉદે ઈશ્વરને કહ્યું, આ કામ કરી મેં મહાપાપ કર્યું છે, હવે તમારા સેવકનો અપરાધ દૂર કરો, કેમ કે મેં મોટી મૂર્ખાઈ કરી છે. યહોવાએ દાઉદના પ્રબોધક ગાદને કહ્યું, જા દાઉદને કહે કે યહોવા એમ કહે છે કે હું તને 3 વિકલ્પો આપું છું, તેમાંથી ગમે તે એક પસંદ કર. તેથી ગાદ દાઉદ પાસે ગયો અને તેને કહ્યું, યહોવા આ મુજબ કહે છે, આ 3માંથી ગમે તે એક પસંદ કર. 3 વર્ષ દુકાળ પડે અથવા 3 મહિના સુધી તારા શત્રુઓ તારો પીછો કરે અને તેઓની તલવારથી તને પકડી પાડે, અથવા 3 દિવસ સુધી દેશમાં યહોવાની તલવારરૂપી મરકી ચાલે, એટલે યહોવાનો દૂત ઇઝરાયલના આખા પ્રદેશમાં વિનાશ કરતો ફરે, તો હવે મને મોકલનારને મારે શો જવાબ આપવો તે વિશે તું નિર્ણય કર. પછી દાઉદે ગાદને કહ્યું, હું ભારે દ્વિધામાં મુકાયો છું. મને માણસોના હાથમાં પડવા કરતા યહોવાના હાથમાં પડવું એ વધારે સારું લાગે છે, કેમ કે તેમની કૃપા અત્યંત છે. તેથી યહોવાએ ઇઝરાયલમાં મરકી મોકલી અને 70,000 માણસો મરણ પામ્યા. ઈશ્વરે યરૂશાલેમનો નાશ કરવા એક દૂતને મોકલ્યો. જ્યારે તે નાશ કરવાની તૈયારીમાં હતો ત્યારે યહોવાએ નાશ જોઈને પોતાનો વિચાર બદલ્યો. તેમણે નાશ કરનાર દૂતને કહ્યું, બસ કર, હવે તારો હાથ પાછો ખેંચી લે. એ વખતે યહોવાનો દૂત ઓરનાન યબુસીની ખળી પાસે ઊભો હતો. દાઉદે ઊંચે નજર કરીને જોયું તો યહોવાનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી તલવાર લઈને યરૂશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. પછી દાઉદ અને વડીલોએ ટાટ પહેરી ભૂમિ પર લાંબા થઈને પ્રણામ કર્યા. દાઉદે ઈશ્વરને કહ્યું, સૈન્યની ગણતરી કરવાની આજ્ઞા આપનાર શું હું નથી? આ દુષ્ટતા મેં કરી છે, પણ આ ઘેટાઓ તેઓએ શું કર્યું છે? હે યહોવા મારા ઈશ્વર, કૃપા કરી તમારા હાથે મને અને મારા કુટુંબને શિક્ષા કરો, પણ આ મરકીથી તમારા લોકોનો નાશ ન કરો. ત્યારે યહોવાના દૂતે ગાદને આજ્ઞા કરી કે દાઉદને કહે કે તે જઈને યબુસી ઓરનાનની ખળીમાં યહોવાને માટે એક વેદી બાંધે. તેથી યહોવાના નામે જે સૂચના ગાદે આપી હતી તે અનુસાર કરવાને દાઉદ ગયો. જ્યારે ઓરનાન ઘઉં મસળતો હતો ત્યારે તેણે પાછળ નજર કરતા દૂતને જોયો, તેથી તે તથા તેના 4 પુત્રો સંતાઈ ગયા. જ્યારે દાઉદ ઓરનાનની પાસે આવ્યો ત્યારે ઓરનાને દાઉદને જોયો. તે ખળીમાંથી બહાર આવ્યો અને તેણે દાઉદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યારે દાઉદે ઓરનાનને કહ્યું, આ ખળી મને આપ જેથી હું ઈશ્વરને માટે વેદી બાંધું, હું તેની પૂરેપૂરી કિંમત આપીશ જેથી લોકોમાં પ્રસરેલી મરકી બંધ થાય, હું તને એની પૂરેપૂરી કિંમત ચૂકવીશ. ઓરનાને દાઉદને કહ્યું, મારા માલિક રાજા, તે તારું જ છે તેમ સમજીને તેને લઈ લે, તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર. જો હું દહન્યાર્પણો માટે બળદો, કણસલા ઝૂડવા માટે લાકડાના પાટિયા અને ખાદ્યાર્પણ માટે ઘઉં એ બધું તને આપીશ. રાજા દાઉદે ઓરનાનને કહ્યું, ના, હું તે પૂરેપૂરી કિંમત આપી ખરીદીશ. યહોવાને દહન્યાર્પણ કરવા માટે જે તારું છે, જેને માટે મેં કિંમત ચૂકવી નથી, તે અર્પણ હું નહીં લઉં. દાઉદે એ જગ્યા માટે 600 શેકેલ સોનું આપ્યું. દાઉદે ત્યાં યહોવાને માટે વેદી બાંધી અને તેના પર દહન્યાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યા. તેણે યહોવાને વિનંતી કરી. તેમણે દહન્યાર્પણની વેદી પર આકાશમાંથી અગ્નિ મોકલી તેને ઉત્તર આપ્યો. પછી યહોવાએ દૂતને આજ્ઞા આપી અને દૂતે પોતાની તલવાર મ્યાન કરી. જ્યારે દાઉદે જોયું કે ઓરનાન યબુસીની ખડીમાં યહોવાએ તેને ઉત્તર આપ્યો છે, ત્યારે તે જ સમયે તેણે ત્યાં યજ્ઞ કર્યો. કેમ કે મૂસાએ અરણ્યમાં બનાવેલો યહોવાનો મુલાકાત મંડપ અને દહન્યાર્પણની વેદી તે સમયે ગિબ્યોનના ઉચ્ચ પ્રદેશમાં હતી. જોકે દાઉદ ઈશ્વરના માર્ગદર્શન માટે ત્યાં જઈ શક્યો નહીં, કારણ કે તેને યહોવાના દૂતની તલવારનો ડર હતો. કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક અધ્યાય 22. પછી દાઉદે કહ્યું, અહીંયા ઈશ્વર યહોવાનું ભક્તિસ્થાન ઇઝરાયલ માટેની દહન્યાર્પણની વેદી સાથે થશે. દાઉદે ઇઝરાયલમાં રહેતા સર્વ વિદેશીઓને ભેગા કરવાની આજ્ઞા આપી. તેણે તેઓને ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવા માટે પથ્થર કાપનારાઓ તરીકે નિમી પથ્થરો કાપવાના કામે લગાડી દીધા. દાઉદે બાણા માટે ખીલા અને મિજાગરા બનાવવા પુષ્કળ લોખંડ પૂરું પાડ્યું. તેણે વિપુલ પ્રમાણમાં પિત્તળ પણ પૂરું પાડ્યું અને ઢગલાબંધ દેવદાર વૃક્ષ પણ એકઠા કર્યા. સિદોન અને તૂરના લોકો દાઉદ માટે એરેજ વૃક્ષોના અસંખ્ય લાકડા લાવ્યા હતા. દાઉદે કહ્યું, મારો પુત્ર સુલેમાન યુવાન તથા બિન અનુભવી છે અને યહોવા માટે જે ભક્તિસ્થાન બાંધવાનું છે તે ખૂબ ભવ્ય હોવું જોઈએ, જેથી બીજા સર્વ પ્રદેશોમાં તે વિખ્યાત અને શોભાયમાન થાય. તેથી હું તેની તૈયારી કરીશ. તેથી દાઉદે પોતાના મૃત્યુ અગાઉ પુષ્કળ તૈયારી કરી. પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને બોલાવ્યો અને ઇઝરાયેલના ઈશ્વર યહોવાના ભક્તિસ્થાન બાંધવા માટે તેને આજ્ઞા આપી. દાઉદે સુલેમાનને કહ્યું, મારા પુત્ર, મારા ઈશ્વર યહોવાના નામને માટે ભક્તિસ્થાન બાંધવાનો મારો ઈરાદો હતો, પણ યહોવાએ મારી પાસે આવીને કહ્યું કે તે ઘણું લોહી વહેવડાવ્યું છે અને તું ઘણા યુદ્ધો લડ્યો છે. તું મારા નામને માટે ભક્તિસ્થાન બાંધશે નહીં, કારણ કે તે પૃથ્વી પર મારી નજર સમક્ષ ઘણું લોહી વહેવડાવ્યું છે. જોકે તને એક પુત્ર થશે જે શાંતિશીલ માણસ હશે. હું તેને ચારે તરફના શત્રુઓથી રાહત આપીશ. તેનું નામ સુલેમાન અપાશે અને તેના રાજ્યકાળ દરમિયાન ઇઝરાયેલમાં સુલે તથા શાંતિ જળવાશે. તે મારા નામને સારું ભક્તિસ્થાન બાંધશે. તે મારો પુત્ર થશે અને હું તેનો પિતા થઈશ. હું ઇઝરાયેલ પર તેનું રાજ્ય સર્વકાળ માટે સ્થાપિત કરીશ. હવે મારા પુત્ર સુલેમાન, યહોવા તારી સાથે હો અને સફળ થવા માટે તને સહાય કરો, અને તેમના કહ્યા પ્રમાણે તું ભક્તિસ્થાન બાંધ. યહોવાએ તને ઇઝરાયેલીઓ પર અધિકારી ઠરાવ્યો છે, માટે તે તને ડાહપણ અને વિવેક બુદ્ધિ આપે, જેથી તું તારા ઈશ્વર યહોવાનો નિયમ પાળે. યહોવાએ ઇઝરાયેલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો આપ્યા છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે ત્યારે તું સફળ થશે. બળવાન તથા હિંમતવાન થા, બીશ નહીં કે ગભરાઈશ નહીં. હવે જો, મેં યહોવાના ભક્તિસ્થાન માટે પુષ્કળ મહેનત કરીને 1,00,000 તાલંત સોનું, 10,00,000 તાલંત ચાંદી, પિત્તળ અને લોખંડ પુષ્કળ પ્રમાણમાં એકત્ર કર્યા છે. લાકડા અને પથ્થર એ બધું તને આપું છું, તેમાં તું વધારો કરી શકે છે. તારી પાસે ઘણા પથ્થર કાપનારાઓ, કડિયાઓ, સુથારો અને દરેક કામમાં નિપુણ પુષ્કળ કારીગરો છે. તેઓ સોના, ચાંદી, કાંસા અને લોખંડના ઉપયોગવાળા કામ પણ કરી શકે છે. માટે હવે બાંધકામ શરૂ કરી દે અને યહોવા તારી સાથે હો. પછી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને સહાય કરવાની આજ્ઞા ઇઝરાયેલના સર્વ આગેવાનોને કરીને કહ્યું કે યહોવા તમારા ઈશ્વર તમારી સાથે છે અને તેમણે ચારે તરફ તમને શાંતિ આપી છે. પ્રદેશના રહેવાસીઓને મારા હાથમાં સોંપ્યા છે. યહોવા તથા તેમના લોકોની સામે પ્રદેશ પરાજિત થયો છે. હવે પૂરા હૃદયથી યહોવા તમારા ઈશ્વરની ભક્તિમાં મન લગાડો, તૈયાર થઈ જાઓ અને યહોવા ઈશ્વર માટે પવિત્ર સ્થાન બાંધો. પછી તમે યહોવાના કરારકોષને અને ઈશ્વરના પવિત્ર પાત્રોને યહોવાના નામે જે ભક્તિસ્થાન બાંધવામાં આવે છે તેમાં લાવો. કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક અધ્યાય 23. જ્યારે દાઉદ ઘણો વૃદ્ધ થયો ત્યારે તેણે રાજપદેથી નિવૃત્તિ લીધી અને તેણે તેના પુત્ર સુલેમાનને ઇઝરાયેલ પર રાજા તરીકે નિમ્યો. દાઉદે ઇઝરાયેલના સર્વ આગેવાનોને, યાજકોને અને લેવીઓને એકઠા કર્યા. 30 વર્ષના અને તેથી વધારે વય ધરાવતા લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની સંખ્યા 38,000 થઈ. તેઓમાંના 24,000ને ઈશ્વરના ભક્તિસ્થાનના કામની દેખરેખ સોંપવામાં આવી અને 6,000ને અમલદારો અને ન્યાયાધીશો તરીકે નિમ્યા. 4,000ને દ્વારપાળો તરીકે નિમ્યા. દાઉદે પોતે બનાવેલા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે 4,000 ગાયકોને નિમણૂંક આપી. દાઉદે તેઓને ગેરશોન, કહાત અને મરારી એમ 3 વિભાગમાં લેવીઓના પુત્રોના નામ પ્રમાણે વહેંચ્યા. ગેરશોનના કુળના વંશજો લાદાન અને શિમઈ. લાદાનના 3 દીકરા યહિયેલ, ઝેથામ અને યોએલ. શિમઈના 3 દીકરા શલોમોત, હઝીએલ, હારાન તેઓ લાદાનના કુળના મુખ્ય આગેવાનો હતા. શિમઈના ચાર દીકરા યહાથ, જીના, યેઉશ અને બરિયા. યહાથ જયેષ્ઠ હતો, તેની પછી બીજા ક્રમે જીજા. પણ યેઉશ અને બરિયાને ઘણા પુત્રો ન હતા, તેથી તેઓ એક જ કુટુંબ તરીકે ગણાયા. કહાથના ચાર દીકરા આમરામ, ઇસહાર, હેબ્રોન અને ઉઝીએલ. આમરામના દીકરા હારૂન અને મૂસા. હારૂન અને તેના વંશજોને પરમ પવિત્ર વસ્તુઓ અર્પવા, યહોવા આગળ ધૂપ બાળવા, તેમની સેવા કરવા અને તેમના નામે આશીર્વાદ આપવા માટે કાયમી ધોરણે પસંદ કરવામાં આવ્યા હતા. પણ ઈશ્વરના સેવક મૂસાના સંદર્ભમાં તેના દીકરાઓને લેવીઓમાં ગણવામાં આવ્યા હતા. મૂસાના દીકરા ગેરશોમ અને એલિએઝેર. ગેરશોમના વંશજોમાં શબુએલ જ્યેષ્ઠ હતો. એલિએઝરનો જ્યેષ્ઠ દીકરો રહાબિયા. એલિએઝેરને બીજા દીકરા ન હતા, પણ રહાબિયાના ઘણા સંતાનો હતા. યિસહારનો જ્યેષ્ઠ દીકરો શલોમિત. હેબ્રોનના દીકરા સૌથી મોટો યરિયા, બીજો અમારિયા, ત્રીજો યહઝીએલ અને ચોથો યકામામ. ઉઝીએલના દીકરામાં જ્યેષ્ઠ મીખા અને બીજો યિશિયા. મરારીના દીકરા માહલી અને મુશી. માહલીના દીકરા એલાઝાર અને કિશ. એલાઝાર મૃત્યુ પામ્યો ત્યારે તેને એક પણ દીકરો ન હતો, તેને ફક્ત દીકરીઓ જ હતી. કિશના દીકરાઓએ તેઓની સાથે લગ્ન કર્યા. મુશીના ત્રણ દીકરા માહલી, એદેર અને યેરેમોત. તેઓ પોતાના કુટુંબો પ્રમાણે લેવીઓના દીકરા હતા, જેઓ નામવાર ગણતરીમાં ગણાયા હતા. તેઓ 20 તથા તેથી વધારે ઉંમરના હતા. તેઓ યહોવાના ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરતા હતા. તેઓ પોતાના કુટુંબોના મુખ્ય આગેવાનો હતા. દાઉદે કહ્યું, ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ તેમના લોકોને વિશ્રામ આપ્યો છે, તેઓ સર્વકાળ યરૂશાલેમમાં નિવાસ કરશે. હવે લેવીઓને પવિત્ર મંડપ અને તેની સેવાને સારું સામગ્રી ઉચકવાની જરૂર નહીં પડે. દાઉદના અંતિમ શબ્દોથી 20 અને તેથી વધારે વર્ષની વયના લેવી પુત્રોની ગણતરી કરવામાં આવી હતી. તેઓનું કામ યહોવાના ભક્તિસ્થાનમાં સેવાને સારું, હારૂનના પુત્રોને મદદ કરવાનું હતું. તેઓએ આંગણાઓમાં, ઓરડાઓમાં, સર્વ પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવાના કામમાં હારૂન પુત્રોને સહાયરૂપ થવાનું કામ કરવાનું હતું. ઈશ્વરને અર્પેલી રોટલી માટે, ખાદ્યાર્પણો માટેના લોટ માટે, ખમીર વગરની રોટલીના કે તવામાં શેકેલા કે તળેલા ખાદ્યાર્પણ માટે અને તમામ વસ્તુઓના તોલ અને માપ માટે પણ તેઓએ ધ્યાન રાખવાનું હતું. વળી તેઓએ દરરોજ સવારે યહોવાનો આભાર માનવા અને સ્તુતિ કરવા માટે ઊભા રહેવાનું હતું, એ જ રીતે સાંજે પણ. તથા યહોવાની આગળ કાયમના ઠરાવેલા કાનૂન પ્રમાણે વિશ્રામવારે તથા ચંદ્ર દર્શન અને નિયત તહેવારોને દિવસે ઠરાવેલી સંખ્યામાં યહોવાને દહન્યાર્પણો અર્પણ કરવાની સેવામાં ઊભું રહેવાનું હતું. યહોવાના સભાસ્થાનની સેવાને સારું, મુલાકાત મંડપની, પવિત્ર સ્થાનની અને તેમના ભાઈઓ હારૂનના પુત્રોની સંભાળ રાખવી એ તેઓની જવાબદારી હતી. કાળવૃત્તાંતનું પુસ્તક અધ્યાય 24. હારૂનના પુત્રો નાદાબ, અબીહુ, એલાઝાર તથા ઇથામાર. નાદાબ અને અબીહુ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા, તેઓને સંતાન ન હતા, તેથી એલાઝાર તથા ઇથામાર યાજકનું કામ કરતા હતા. સાદોક એલાઝારના વંશજોમાંનો એક અને અહીં મેલેખે ઇથામારના વંશજોમાંનો એકની સાથે મળી દાઉદે યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા. એલાઝારના પુત્રોમાં ઇથામારના પુત્રો કરતા મુખ્ય પુરુષો સંખ્યામાં વધારે હતા, તેથી એલાઝારના પુત્રોના 16 વર્ગ પાડવામાં આવ્યા. ઇથામારના પુત્રોના કુટુંબોના 8 મુખ્ય પુરુષો હતા, માટે તેઓના 8 વર્ગ પાડવામાં આવ્યા. તેમણે ચિઠ્ઠીઓ નાખી બિનપક્ષપાતીપણે તેઓને નિયુક્ત કર્યા. તેથી પવિત્ર સ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ એલાઝાર અને ઇથામાર બંનેના વંશજોમાંથી હતા. નથાનેલનો પુત્ર શમાયા ચિટનીસ લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઇથામારના કુટુંબ વારાફરતી એક પછી એક ગણવામાં આવતું હતું. પહેલી ચિઠ્ઠી યહોયારીબની અને બીજી યદાયાની નીકળી, ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની, પાંચમી માલકિયાની, છઠ્ઠી મિયામીનની, સાતમી હાક્કોસની, આઠમી અબિયાની, નવમી યેશુઆની, દસમી શખાનિયાની, અગિયારમી એલિયાશિબની, બારમી યાકીમની, તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની, પંદરમી બિલગાની, સોળમી ઇમ્મેરની, સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસેસની, ઓગણીસમી પથાહ્યાની, વીસમી હસ્કીયલની, એકવીસમી યાખીનની, બાવીસમી ગામુલની, ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝિયાની નીકળી હતી. ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ તેઓના પિતા હારૂનને આપેલી આજ્ઞા મુજબ, તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાના ભક્તિસ્થાનમાં આવવાનો તેમનો અનુક્રમ એ મુજબનો હતો. લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે. આમરામના પુત્રોમાંનો શુબાયેલ, શુબાયેલના પુત્રોમાંનો યહદયા, રહાબ્યાના પુત્રોમાંનો યિશિયા જે આગેવાન હતો, ઇસહારીઓમાંનો શલોમોથ, શલોમોથના પુત્રોમાં યહાત, હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમારિયા, ત્રીજો યહઝીએલ અને ચોથો યકામામ, ઉઝીએલનો પુત્ર મિખા, મિખાના પુત્રોમાંનો શામીર, મિખાનો ભાઈ યિશિયા, યિશિયાનો પુત્ર ઝખારિયા, મરારીના પુત્રો માહલી તથા મુશી, યાઝિયાનો પુત્ર બનો. મરારીના પુત્રો યાઝિયાનો બનો શોહામ, ઝાકુર અને ઇબ્રી. માહલીના પુત્રો એલાઝાર તેની સંતાન હતા. કીશનો પુત્ર યરાહમેલ. મુશીના પુત્રો માહલી, એદેર તથા યરીમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવ્યો હતા. તેઓએ પણ હારૂનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેક અને યાજકો તથા લેવ્યોના કુટુંબના મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓના કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક, અધ્યાય 25. દાઉદે અને સૈન્યના અમલદારોએ સેવાને માટે આસાફના, હેમાનના અને યદુથુનના પુત્રોમાંથી કેટલાકને વીણા, સિતાર અને ઝાંઝ વડે સ્તોત્ર ગાવા સારું જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે ફરજ બજાવનારાઓની યાદી આ મુજબ છે. આસાફના પુત્રો ઝાકુર, યુસફ, નથાન્યા અને આશારેલા આસાફના હાથ નીચે હતા. રાજાની દેખરેખમાં આસાફ પ્રબોધવાણીનું કામ કરતો હતો. યદુથુનના છ પુત્રો ગદાલ્યા, સરી, યશાયા, શિમય, હશાબ્યા અને માતિથ્યા. તેઓ પોતાના પિતા યદુથુન, કે જે વીણા વડે આભાર માનતો તથા ઈશ્વરની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે હતા. હેમાનના પુત્રો બુકિયા, માતાન્યા, ઉઝીએલ, શબુએલ, યરીમોત, હનાન્યા, હનાની, અલીયાથા, ગિલદાતી, રોમામતી એઝેર, યોશબકાશા, માલ્લોથી, હોથીર અને મહઝીઓત. તેઓ રાજાના દ્રષ્ટા હેમાનના પુત્રો હતા. તેઓ શિંગ વગાડનારા હતા. ઈશ્વરે હેમાનને 14 પુત્રો અને 3 પુત્રીઓ આપ્યા હતા. તેઓ સર્વ પોતાના પિતાના હાથ નીચે ફરજ બજાવતા હતા અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઝાંઝો, સિતાર અને વાદન તથા ગાયન કરીને પ્રભુની સેવા કરતા હતા. આસાફ, યદુથુન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા. તેઓના ભાઈઓ ઈશ્વરની આગળ સંગીતમાં કુશળ તથા બાહોશ ગાયકો હતા. તેઓની કુલ સંખ્યા 288 હતી. તેઓએ સરખે ભાગે નાના તેમજ મોટાએ, ગુરુએ તેમજ શિષ્યએ ચિઠ્ઠીઓ નાખીને પોતાનું કામ વહેંચી લીધું. પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યુસફની નીકળી. બીજી ચિઠ્ઠી ગદાલ્યાની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. ત્રીજી ચિઠ્ઠી ઝાકુરની. તે તેના પુત્રો અને ભાઈઓ મળી કુલ 12 હતા. ચોથી ચિઠ્ઠી યિસ્ત્રીની. તે તેના પુત્રો અને તેના ભાઈઓ મળીને કુલ 12 હતા. પાંચમી ચિઠ્ઠી નથાન્યાની. તે તેના ભાઈઓ અને પુત્રો મળીને કુલ 12 હતા. છઠ્ઠી બુકિયાની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. સાતમી યશારેલાની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. આઠમી યશાયાની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. નવમી માતાન્યાની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. દસમી શિમયની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. અગિયારમી અઝારેલની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. બારમી હશાબ્યાની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. તેરમી શુબાયેલની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. ચૌદમી માતિથ્યાની. તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. પંદરમી યેરેમોથની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. 16મી હનાનિયાની, તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. 17મી યોશબકાશાની, તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. 18મી હનાનીની, તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. 19મી માલ્લોથીની, તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. 20મી અલીયાથાની, તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. 21મી હોથીરની, તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. 22મી ગિદાલતીની, તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. 23મી મહાઝીઓથની, તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. 24મી રૂમામતી એઝેરની, તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ 12 હતા. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક, અધ્યાય 26. દ્વારપાળોની ટુકડીઓ નીચે દર્શાવ્યા પ્રમાણે પાડવામાં આવી હતી. કોરાહીઓમાં આસાફના પુત્રોમાંના કોરેનો દીકરો મેશેલેમ્યા, મેશેલેમ્યાના પુત્રો જ્યેષ્ઠ પુત્ર ઝખારિયા, બીજો યદિયેલ, ત્રીજો ઝબાદિયા, ચોથો યાથનીએલ, પાંચમો એલામ, છઠ્ઠો યોહાહાનાન, સાતમો એલ્યહોએનાય. ઓબેદ અદોમના પુત્રો જ્યેષ્ઠ શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો યોઆ, ચોથો શાખાર, પાંચમો નથાનેલ, છઠ્ઠો આમ્મીએલ, સાતમો ઇસ્સાખાર, આઠમો પુલથાય. ઈશ્વરે ઓબેદ અદોમને આશીર્વાદ આપ્યો હતો. તેના પુત્ર શમાયાને પણ પુત્રો હતા. તેઓ તેઓના કુટુંબના અધિકારીઓ હતા, કેમ કે તેઓ શૂરવીર હતા. શમાયાના પુત્રો ઓથની, રફાએલ, ઓબેદ અને એલ્ઝાબાદ. તેના ભાઈઓ અલીહુ અને સમાખ્યા શૂરવીર પુરુષો હતા. તેઓ સર્વ ઓબેદ અદોમના પુત્રો હતા. તેઓ તેમના પુત્રો અને ભાઈઓ મુલાકાત મંડપની સેવાને માટે શૂરવીર અને શક્તિશાળી પુરુષો હતા. ઓબેદ અદોમના 62 વંશજો હતા. મશેલેમિયાના પુત્રો અને ભાઈઓ મળી 18 શૂરવીર પુરુષો હતા. મરારીના પુત્રોમાંના હોસાનાને પણ પુત્રો હતા. તેઓમાં મુખ્ય શિમરી, જો કે તે જ્યેષ્ઠ પુત્ર ન હતો, પણ તેના પિતાએ તેને મુખ્ય ઠરાવ્યો હતો. બીજો હિલકિયા, ત્રીજો ટબાલિયા, ચોથો ઝખારિયા. હોસાના પુત્રો અને ભાઈઓ કુલ મળીને 13 હતા. એ મુખ્ય દ્વારપાળોની તેમના આગેવાનો દ્વારા ક્રમવાર ટુકડીઓ પાડવામાં આવી હતી. તેઓને પોતાના ભાઈઓની માફક ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેઓએ નાનાએ તેમજ મોટાએ પોતાના કુટુંબો પ્રમાણે દરેક દરવાજાને માટે ચિઠ્ઠીઓ નાખી. પૂર્વ તરફની ચિઠ્ઠી શેમાલિયાની નીકળી. ત્યારબાદ તેનો પુત્ર ઝખારિયા, જે બુદ્ધિમાન મંત્રી હતો, તેને માટે તેઓએ ચિઠ્ઠી નાખી અને તેની ચિઠ્ઠી ઉત્તર તરફની નીકળી. ઓબેદ અદોમની દક્ષિણ તરફના દરવાજાની અને તેના પુત્રોની ચિઠ્ઠી ભંડારના દરવાજાની નીકળી. શુપ્પીમ તથા હોસાની ચિઠ્ઠી પશ્ચિમ તરફના દરવાજાની, એટલે ચડતા ઢોળાવની સડક ઉપર આવેલા શાલ્લેખેત દરવાજા પાસેની સામસામી બીજી ચોકીના દરવાજાની નીકળી. પૂર્વ તરફના દરવાજે રોજ 6 લેવીઓ હાજર રહેતા હતા તથા ઉત્તર તરફના દરવાજે 4, દક્ષિણ તરફના દરવાજે 4 અને દરેક દરવાજાને માટે 2. પશ્ચિમના દરવાજાની ઓસરી તરફ સડક પર 4 દ્વારપાળો અને ઓસરી તરફ 2 દ્વારપાળો હતા. કોરાહી તથા મરારીના વંશજોને દ્વારપાળો તરીકેનું કામ વહેંચી આપવામાં આવ્યું હતું. લેવીઓ પૈકી અહિયા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારો તથા અર્પિત વસ્તુઓના ભંડાર પર હતો. લાદાનના વંશજો, ગેરશોનના કુટુંબમાં મુખ્ય યહી એલી, જે તેમનો આગેવાન હતો, ઝેથામ અને તેનો ભાઈ યોએલ ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારોની સંભાળ રાખતા હતા. આમરામીઓ, ઇસહારીઓ, હેબ્રોનિયો અને ઉઝિયેલીઓમાંથી પણ ટુકડીઓ પસંદ કરવામાં આવી હતી. મૂસાના પુત્ર ગેરશોમનો પુત્ર શબુએલ ભંડારો પર કારભારી હતો. શબુએલના ભાઈઓ અલીએઝેરનો પુત્ર રહાબિયા, રહાબિયાનો પુત્ર યશાયા, યશાયાનો પુત્ર યોરામ, યોરામનો પુત્ર ઝિખરી, ઝિખરીનો પુત્ર શલોમોત. આ શલોમોત અને તેના કુટુંબીઓ પવિત્ર વસ્તુઓના જે સર્વ ભંડારો દાઉદ રાજાએ, તેના કુટુંબોના આગેવાનોએ, સહસ્ત્રાધિપતિઓએ, શતાધિપતિઓએ, સૈન્યના સરદારોએ અર્પણ કર્યા હતા, તેની જવાબદારી સંભાળતા હતા. તે લોકોએ યુદ્ધ દરમિયાન મળેલી લૂંટમાંનો કેટલોક ભાગ ઈશ્વરનું ભક્તિસ્થાન સમારવા માટે આપ્યો હતો. જે બધું શમુએલ પ્રબોધકે કિશના પુત્ર શાઉલે, નેરના પુત્ર આબનેરે તથા સરૂયાના પુત્ર યુઆબે અર્પણ કર્યું હતું તથા જે કંઈ બીજા કોઈએ અર્પણ કર્યું હતું તે સાચવવાનું શલોમોત અને તેના ભાઈઓના હવાલામાં હતું. ઇસહારીઓના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રો બહારના કામ માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા. હેબ્રોનિયોમાંના હશાબિયા તથા તેના ભાઈઓ 1700 શુરવીર પુરુષો હતા. તેઓ ઈશ્વરના સર્વકામ માટે તથા રાજાની સેવા માટે યર્દન પાર પશ્ચિમ તરફના ઇઝરાયેલના અધિકારીઓ હતા. હેબ્રોનિયોના પિતૃઓના વંશજોના કુટુંબીઓમાં મુખ્ય યરિયા આગેવાન હતો. દાઉદની કારકિર્દીના 40મા વર્ષમાં તેઓની ચૂંટણી થઈ અને તેઓમાંના કેટલાક પરાક્રમી પુરુષો ગિલિયાદમાંથી આવેલા યાઝેરમાં મળી આવ્યા. યરિયાના ભાઈઓમાં પરાક્રમી પુરુષો તથા તેઓના કુટુંબોના સરદારોની સંખ્યા 2700 હતી. તેઓને દાઉદ રાજાએ ઈશ્વર સંબંધી પ્રત્યેક બાબતને માટે તથા રાજાના કામ માટે રૂબેનીઓ, ગાદીઓ તથા મનાશાના અર્ધકુળ પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપી. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક, અધ્યાય 27. ઇઝરાયેલ પુત્રોની સંખ્યા એટલે તેઓના કુટુંબોના સરદારો, સહસ્ત્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા સૈન્યના અધિકારીઓ, જેઓની ટુકડીઓમાંથી એક એક ટુકડીના સૈનિકો પોતાના નિત્યક્રમ પ્રમાણે વર્ષમાં માસવાર ફરજ બજાવતા હતા તથા જેઓ દરેક બાબતમાં રાજાની સેવા કરતા હતા, દરેક ટુકડીઓમાં તેઓની સંખ્યા 24,000ની હતી. પહેલા માસને માટે ટુકડીનો ઉપરી ઝાબદીએલનો પુત્ર યશોબામ હતો. તેની ટુકડીમાં 24,000 હતા. તે પેરેસના પુત્રોમાંનો હતો. તે પ્રથમ માસની ટુકડીના સર્વ સરદારોનો ઉપરી હતો. બીજા માસની ટુકડીનો ઉપરી દોદાય અહોહી હતો. મિકલોથ બીજા ક્રમે હતો. તેની ટોળીમાં 24,000 માણસો હતા. ત્રીજા માસની ટુકડીનો ઉપરી સૈન્યનો આગેવાન યહોયાદા યાજકનો પુત્ર બનાયા હતો. તેની ટુકડીમાં 24,000 પુરુષો હતા. જે 30 શુરવીરોમાં પરાક્રમી તથા તેમનો જે સરદાર હતો તે જ એ બનાયા હતો. તેની ટુકડીમાં તેનો પુત્ર આમ્મીઝાબાદ હતો. ચોથા માસને માટે ટુકડીનો ઉપરી યુઆબનો ભાઈ અસાહેલ હતો. તેના પછી તેનો પુત્ર ઝબાદિયા હતો. તેની ટુકડીમાં 24,000 પુરુષો હતા. પાંચમા માસને માટે પાંચમો સરદાર શામહુત યિઝાહીનો વંશજ હતો. તેની ટુકડીમાં 24,000 પુરુષો હતા. છઠ્ઠા માસને માટે છઠ્ઠો સરદાર તકોઈ ઇક્કેશનો પુત્ર ઈરા હતો. તેની ટુકડીમાં 24,000 પુરુષો હતા. સાતમા માસને માટે સાતમો સરદાર એફ્રાઈમ પુત્રોમાંનો હેલેસ પલોની હતો. તેની ટુકડીમાં 24,000 પુરુષો હતા. આઠમા માસને માટે આઠમો સરદાર ઝેરાઈઓમાંનો સિબખાઈ હુશાથી હતો. તેની ટુકડીમાં 24,000 પુરુષો હતા. નવમા માસને માટે નવમો સરદાર બિન્યામિનિયોમાંના અબીએઝેર અનાથોથી હતો. તેની ટુકડીમાં 24,000 પુરુષો હતા. દસમા માસને માટે દસમો સરદાર ઝેરાઈઓમાંનો મહારાય નટોફાથી હતો. તેની ટુકડીઓમાં 24,000 પુરુષો હતા. અગિયારમા માસને માટે અગિયારમો સરદાર એફ્રાઈમ પુત્રોમાંનો બનાયા પિરાથોની હતો. તેની ટુકડીમાં 24,000 પુરુષો હતા. બારમા માસને માટે બારમો સરદાર ઓથનીએલનો હેલદાઈ નટોફાથી હતો. તેની ટુકડીમાં 24,000 પુરુષો હતા. તે ઉપરાંત ઇઝરાયેલના કુળો પર નિમાયેલા અધિકારીઓની યાદી. રૂબેનિયોનો અમલદાર ઝિખરીનો પુત્ર એલીએઝેર. શિમ્યોનિયોનો માકાનો પુત્ર શફાટિયા. લેવીના કુળનો કમુએલનો પુત્ર હશાબિયા. હારૂનના પુત્રોમાંનો સાદોક. યહુદા કુળનો અલીહુ. તે દાઉદના ભાઈઓમાંનો એક હતો. ઇસ્સાખાર કુળનો મિખાઇલનો પુત્ર ઓમરી. ઝબુલોનના કુળનો ઓબાદ્યાનો પુત્ર ઇશ્માયા. નફતાલી કુળનો આઝરીયેલનો પુત્ર યરીમોથ. એફ્રાઈમ કુળના અઝાઝિયાનો પુત્ર હોશિયા. મનાશાના અર્ધકુળનો પદાયાનો પુત્ર યોએલ. ગિલિયાદમાં મનાશાના અર્ધકુળનો ઝખારિયા પુત્ર ઇદો. બિન્યામિન કુળનો આબનેરનો પુત્ર યાસિયેલ. દાન કુળનો યરોહામનો પુત્ર અઝારેલ. તેઓ ઇઝરાયેલના કુળોના અધિકારીઓ હતા. દાઉદે તેની પ્રજામાંથી 20 વર્ષના તથા તેથી ઓછી વયના લોકોની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણ કે યહોવાએ ઇઝરાયેલીઓની સંખ્યા આકાશના તારાઓની જેમ વધારવાનું વચન આપ્યું હતું. સરૂયાના પુત્ર યુઆબે વસ્તી ગણતરી શરૂ કરી, પણ તેણે પૂરી કરી નહોતી. ગણતરી કરવાને લીધે ઇઝરાયેલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃત્તાંતના ઇતિહાસમાં આ ગણતરી નોંધવામાં આવી ન હતી. રાજાના ભંડારો ઉપર અદિયેલનો પુત્ર આઝમાવેથ નિમાયેલો હતો. સીમમાના નગરોમાંના, ગામોમાંના અને કિલ્લાઓમાંના ભંડારો ઉપર ઉઝિયાનો પુત્ર યુનાથાન નિમાયેલો હતો. ખેતી કરનારા ઉપર દેખરેખ રાખવા કલુબનો પુત્ર એઝરી હતો. રામાથી શિમય દ્રાક્ષાવાડીઓ ઉપર દેખરેખ રાખતો હતો. દ્રાક્ષારસના ભંડાર પર ઝાબદી શિફમી દેખરેખ રાખતો હતો. જૈતુન વૃક્ષો તથા ગુલ્લર વૃક્ષો નીચાણના પ્રદેશમાં જે હતા તેઓ પર બાલહાનાન ગદેરી દેખરેખ રાખતો હતો. યોઆશની જવાબદારી તેલના ભંડાર પર હતી. શારોનમાં ચરનારા જાનવરો પર શિટ્રાય શારોની અને અદલાયનો પુત્ર શાફાટ ખીણોમાં ચરતા જાનવરો પર દેખરેખ રાખતા હતા. ઓબિલ ઇશ્માઇલી ઊંટોની અને મેરોનોથી યહદયા ગધેડાની સંભાળ રાખતા હતા. યાઝીઝ હાગરી ઘેટા બકરા સંભાળતો હતો. આ બધા માણસો દાઉદ રાજાની સંપત્તિ સંભાળનારા અધિકારીઓ હતા. દાઉદના કાકા યોનાથાન કુશળ સલાહકાર અને ચિટનીસ હતો. હાખમોનીનો પુત્ર યહિયેલ રાજાના પુત્રોનો શિક્ષક હતો. અહિતોફેલ રાજાનો સલાહકાર હતો અને હુશાય આર્કી રાજાનો અંગત સલાહકાર હતો. બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર એ બંને અહિતોફેલના મદદનીશો હતા અને યોઆબ રાજાના સૈન્યનો સેનાપતિ હતો. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક, અધ્યાય 28. દાઉદે ઇઝરાયેલના તમામ અધિકારીઓ, કુળના આગેવાનો, રાજાની સેવા કરનારા ઉપરીઓ, સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ તથા રાજાની અને તેના પુત્રની તમામ સંપત્તિ અને જાનવરોને સંભાળનારા કારભારીઓ તેમજ અમલદારો તથા પરાક્રમી પુરુષો અને બધા શૂરવીરોને યરૂશાલેમમાં એકત્ર કર્યા. દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઈને સંબોધન કર્યું. મારા ભાઈઓ અને મારા પ્રજાજનો, મારી વાત સાંભળો. યહોવાના કરાર કોષને માટે તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે વિશ્રાંતિનું ભક્તિસ્થાન બાંધવાનું મારા મનમાં હતું અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી. પણ ઈશ્વરે મને કહ્યું, તું મારે નામે ભક્તિસ્થાન બાંધીશ નહીં, કારણ કે તે ઘણા યુદ્ધો કર્યા છે અને પુષ્કળ લોહી વહેવડાવ્યું છે. તેમ છતાં ઇઝરાયેલના ઈશ્વર પ્રભુએ મારા પિતાના આખા કુટુંબમાંથી ઇઝરાયેલ પર રાજા થવા માટે મને પસંદ કર્યો છે. યહૂદાના કુળમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યું છે અને તેઓ મારા પર એટલા બધા કૃપાળુ હતા કે પિતાના પુત્રોમાંથી તેમણે મને પસંદ કરીને આખા ઇઝરાયેલનો રાજા બનાવ્યો. યહોવાએ મને ઘણા પુત્રો આપ્યા. તેમાંથી ઇઝરાયેલ પર ઈશ્વરનું જે રાજ્ય છે તેના સિંહાસન પર બેસવા માટે મારા પુત્ર સુલેમાનને જ પસંદ કર્યો. ઈશ્વરે મને કહ્યું કે તારો પુત્ર સુલેમાન મારે માટે ભક્તિસ્થાન બાંધશે, કારણ કે મેં તેને મારા પુત્ર તરીકે પસંદ કર્યો છે અને હું તેનો પિતા થઈશ. જો તે મારી આજ્ઞાઓ તથા સૂચનોનું પાલન આજે કરે છે, તે પ્રમાણે દ્રઢતાથી કાયમ કરતો રહેશે, તો હું તેનું રાજ્ય સદાને માટે સ્થાપન કરીશ. માટે હવે ઈશ્વરની પ્રજા એટલે સર્વ ઇઝરાયેલના જોતા તથા આપણા ઈશ્વરના સાંભળતા કહું છું કે તમે પોતાના ઈશ્વર પ્રભુની સર્વ આજ્ઞાઓ પાળો તથા તે પર ધ્યાન રાખો કે તમે આ સારા દેશનું વતન ભોગવો અને તમારા બાળકોને માટે સદાને માટે તેનો વારસો મૂકી જાઓ. વળી મારા પુત્ર સુલેમાનને જણાવું છું કે તું તારા પિતાના ઈશ્વરને ઓળખ અને સંપૂર્ણ અંતઃકરણથી અને રાજી ખુશીથી તેમની સેવા કર. ઈશ્વર સર્વના અંતઃકરણો તપાસે છે અને તેઓના વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને પ્રાપ્ત કરશે, પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તેઓ તને સદાને માટે તજી દેશે. તું યાદ રાખજે કે ઈશ્વરે તને ભક્તિસ્થાન બાંધવા માટે પસંદ કર્યો છે. બળવાન થા અને કાળજીપૂર્વક તે કામ પૂરું કરજે. પછી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને સભાસ્થાનનો, તેના આંગણાનો, તેના ઓરડાઓનો, ભંડારોનો, તેના માળ પરના અને અંદરના ખંડોનો અને દયાસનની જગાની રૂપરેખાનો નકશો પણ આપ્યો. ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણાને માટે ચારે તરફના સર્વ ઓરડાઓને, યહોવાના ભક્તિસ્થાનના ભંડારો માટે તથા અર્પિત વસ્તુઓના ભંડારોને માટે જે કંઈ ઈશ્વરના આત્માએ તેના મનમાં નાખ્યું હતું તે સર્વ વિગતો એ નકશામાં દર્શાવેલી હતી. યાજકો અને લેવીઓની વારા પ્રમાણે ટુકડીઓ નિયુક્ત કરવા માટે, યહોવાના સભાસ્થાનની સેવાના સર્વ કામને માટે તથા યહોવાના સભાસ્થાનની સેવાના પાત્રોને માટે કરેલી સર્વ વ્યવસ્થા દાઉદે સુલેમાનને કહી જણાવી. સર્વ પ્રકારની સેવાના તમામ પાત્રોને માટે જોઈતું સોનું તથા દરેક જાતની સેવાને માટે રૂપાના તમામ પાત્રોને સારું જોઈતું ચાંદી પણ તેણે તોડીને આપ્યું. સોનાના દીપવૃક્ષોને માટે તથા તેઓની સોનાની દિવ્યોને માટે જોઈતું સોનું તથા રૂપાના દીપવૃક્ષોને માટે તથા તેઓની દિવ્યોને માટે જોઈતું ચાંદી તોડીને આપ્યું. અર્પિત રોટલીની મેજોને સારું જોઈતું સોનું અને રૂપાની મેજોને સારું જોઈતું ચાંદી તોડીને આપ્યું. વળી તેણે ચોખ્ખા સોનાના ત્રિપાંખી સાધનો, થાળીઓ, વાટકાઓ અને પ્યાલાને સારું સોનું અને રૂપાના પ્યાલાને સારું ચાંદી તોડીને આપ્યું. ધૂપવેદી માટે ગાળેલું સોનું અને રથ માટે એટલે યહોવાના કરાર કોષ ઉપર પાંખો પ્રસારીને તેનું આચ્છાદાન કરનાર કરુબોની પ્રતિકૃતિને માટે જોઈતું સોનું પણ તોડીને આપ્યું. દાઉદે કહ્યું, આ નકશાની સર્વ વિગતો અને સર્વ કામ વિશેના યહોવા તરફના લેખની મને સમજણ પાડવામાં આવી છે. વળી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું કે બળવાન અને ખૂબ હિંમતવાન થઈને આ કામ કરજે. બીશ નહીં અને ગભરાઈશ પણ નહીં, કેમ કે ઈશ્વર યહોવા મારા ઈશ્વર તારી સાથે છે. જ્યાં સુધી યહોવાના સભાસ્થાનની સર્વ સેવાનું કામ સંપૂર્ણ થાય ત્યાં સુધી તે તને સહાય કર્યા વગર રહેશે નહીં અને તને તજી દેશે નહીં. યાજકોની અને બધા લેવીઓની યહોવાના ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે ટુકડીઓ નિયુક્ત કરેલી છે. બધા કામોમાં કુશળ કારીગરો તને રાજી ખુશીથી મદદ કરશે અને બધા અમલદારો તેમજ લોકો પણ તારી આજ્ઞાનું પાલન કરશે અને તને આધીન રહેશે. કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક અધ્યાય 29. પછી દાઉદ રાજાએ સમગ્ર સભાને કહ્યું, ઇઝરાયલીઓમાંથી મારા પુત્ર સુલેમાનને જ ઈશ્વરે પસંદ કર્યો છે. તે હજી જુવાન અને બિન અનુભવી છે અને આ કામ મોટું છે, કારણ કે આ ભક્તિસ્થાન માણસને માટે નહીં પણ ઈશ્વર યહોવાને માટે છે. મેં મારી તમામ શક્તિ અનુસાર મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સોનાની વસ્તુઓ માટે સોનું, રૂપાની વસ્તુઓ માટે ચાંદી, પિત્તળની વસ્તુઓ માટે પિત્તળ, લોખંડની વસ્તુઓ માટે લોખંડ એકત્ર કર્યા છે અને લાકડાની વસ્તુઓ માટે લાકડું, મણી જડાવ કામને સારું દરેક જાતના મૂલ્યવાન જવાહીરો, અકીક તથા સંગે મરમરના પુષ્કળ પાષાણો તૈયાર કરાવ્યા છે. તદુપરાંત પવિત્ર સ્થાનના બાંધકામ માટે મારા ફાળારૂપે મારા ભંડારમાં જે કંઈ સોનું અને ચાંદી છે તે બધું હું મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે આપી દઉં છું. સભાસ્થાનની ઇમારતોની દિવાલોને મઢવા માટે ઓફિરમાંથી 3,000 તાલંત સોનું, 110 ટન અને 7,000 તાલંત ચોખ્ખી ચાંદી, 260 ટન કારીગરો જે વસ્તુઓ બનાવવાના છે તેને માટે હું સોનું ચાંદી આપું છું. હવે આજે તમારામાંથી બીજા કોણ યહોવાને માટે રાજી ખુશીથી ઉદારતાપૂર્વક પોતાનો ફાળો આપવા ઈચ્છે છે? પછી પિતૃઓના કુટુંબોના વડાઓ, ઇઝરાયેલના કુળોના આગેવાનો, 1,000ના અને 100ના અધિપતિઓ તથા રાજ્ય સેવાના અધિકારીઓએ રાજી ખુશીથી અર્પણ આપ્યા. તેઓએ ઈશ્વરના ભક્તિસ્થાનના કાર્ય માટે સ્વેચ્છાથી 5,000 તાલંત સોનું, 10,000 સોનાની દારીક, 10,000 તાલંત ચાંદી અને 18,000 તાલંત પિત્તળ તેમજ 1,00,000 તાલંત લોખંડ આપ્યું. વળી જેમની પાસે રત્નો હતા તેમણે તે રત્નો યહોવાના ભક્તિસ્થાનના ભંડારમાં આપી દીધા. તેનો વહીવટ ગેરશોનનો વંશજ યહીએલ કરતો હતો. તેઓએ સર્વ રાજી ખુશીથી યહોવાને માટે ઉદાર મનથી આપ્યું હોવાથી લોકો ઘણા હરખાયા. રાજા દાઉદ પણ ઘણો ખુશ થયો. સમગ્ર સભાની સમક્ષ દાઉદે યહોવાની સ્તુતિ કરતા કહ્યું, અમારા પિતૃઓના ઇઝરાયેલના ઈશ્વર યહોવા, સદા સર્વદા તમારી સ્તુતિ હો. યહોવા તેજ મહાન, શક્તિશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવા, રાજ્ય તમારું છે અને એ બધા પર તમારો જ અધિકાર છે. તમારાથી જ ધન અને પ્રતાપ પ્રાપ્ત થાય છે. તમે જ સર્વ પ્રજા પર શાસન કરો છો. સામર્થ્ય અને સત્તા તમારા જ હાથમાં છે. તમે જ સૌને મહાન તથા બળવાન કરો છો. હવે અત્યારે હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા મહિમાવંત નામની સ્તુતિ કરીએ છીએ. પરંતુ હું કે મારી પ્રજા કોણ કે રાજી ખુશીથી અર્પણ આપવા માટે અમે સમર્થ હોઈએ? કારણ કે જે સર્વસ્વને અમે પોતાનું માનીએ છીએ તે તમારાથી જ અમને મળેલું છે અને જે અમે તમને આપીએ છીએ તે સર્વ તમારું જ છે, કેમ કે અમે અમારા પૂર્વજોની જેમ તમારી આગળ મુસાફર તથા પરદેશી જેવા છીએ. આ પૃથ્વી પરના અમારા દિવસો પડછાયા જેવા છે. પૃથ્વી પર અમને કંઈ જ આશા નથી. યહોવા અમારા ઈશ્વર, તમારા પવિત્ર નામને માટે ભક્તિસ્થાન બાંધવા સારું અમે ભેગી કરેલી બધી સંપત્તિ તમારા તરફથી મળેલી છે. એ બધું તમારું જ છે. હું જાણું છું મારા ઈશ્વર કે તમે અંતઃકરણને તપાસો છો અને મનનું ખરાપણું તમને આનંદ પમાડે છે. આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યું છે અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકોને રાજી ખુશીથી અર્પણ કરતા જોઈને મને આનંદ થાય છે. હે યહોવા, અમારા પિતૃઓ ઇબ્રાહીમ, ઇસાક અને ઇઝરાયેલના પ્રભુ, તમારા લોકોના હૃદય અને વિચારો સદા એવા જ રાખો અને તેમના હૃદયને તમારી તરફ વાળો. મારા પુત્ર સુલેમાનને સંપૂર્ણ સમર્પિત હૃદય આપો જેથી તે તમારી બધી જ આજ્ઞાઓ, વિધિઓ અને નિયમોનું પાલન કરે અને આ બધા કામો કરે. જે મહેલને માટે મેં તૈયારી કરી છે તે મહેલ પણ તે બાંધે. દાઉદે સમગ્ર સભાના લોકોને કહ્યું, યહોવા તમારા ઈશ્વરની સ્તુતિ કરો. અને આખી સભાએ યહોવા તેમના પિતૃઓના ઈશ્વર સમક્ષ પોતાના માથા નમાવીને તેમની આરાધના કરી અને રાજાનું અભિવાદન કર્યું. બીજે દિવસે યહોવાના માટે તેઓએ બલિદાન આપ્યા અને દહન્ય અર્પણ ચઢાવ્યા. તેઓએ 1,000 બળદો, 1,000 હલવાન અને 1,000 ઘેટાના અર્પણ સહિત આખા ઇઝરાયલ માટે પીઆર પણ કર્યું. તે દિવસે તેઓએ યહોવા સમક્ષ ખાધું પીધું અને ખૂબ આનંદ કર્યો. તેમણે દાઉદના પુત્ર સુલેમાનને બીજીવાર રાજા જાહેર કર્યો અને તેનો યહોવાના નામે શાસક તરીકે અને સાદોકને ઈશ્વરના યાજક તરીકે અભિષેક કર્યો. પછી સુલેમાન પોતાના પિતા દાઉદના અનુગામી તરીકે યહોવાએ સ્થાપેલા સિંહાસન પર બિરાજ્યો. તે સમૃદ્ધ થયો અને સમગ્ર ઇઝરાયેલ લોકો તેને આધીન થયા. તમામ અધિકારીઓએ અને યોદ્ધાઓએ તેમજ રાજા દાઉદના બધા પુત્રોએ રાજા સુલેમાન પ્રત્યે વફાદારીના શપથ લીધા. યહોવાએ સુલેમાનને ઇઝરાયેલની નજરમાં ખૂબ મહાન કર્યો અને ઇઝરાયેલના કોઈપણ રાજાએ પહેલા કદી મેળવી ના હોય તેવી જાહો જલાલી તેને આપી. યિશાઈના પુત્ર દાઉદે આખા ઇઝરાયેલ પર શાસન કર્યું. તેણે ઇઝરાયેલ પર 40 વર્ષ સુધી સત્તા ભોગવી. તેણે 7 વર્ષ હેબ્રોનમાં અને 33 વર્ષ યરૂશાલેમમાં રાજ્ય કર્યું હતું. સંપત્તિ અને સન્માન સાથે દીર્ઘાયુથી પરિપૂર્ણ થઈને તે મૃત્યુ પામ્યો અને તેના પછી તેના પુત્ર સુલેમાને રાજ્ય કર્યું. રાજા દાઉદના શાસનમાં બનેલા બધા જ બનાવો પહેલેથી છેલ્લે સુધી પ્રબોધક શમુએલ, પ્રબોધક નાથાન અને પ્રબોધક ગાદના પુસ્તકોમાં લખેલા છે. તેની આખી કારકિર્દી, તેના પરાક્રમ તથા તેના ઉપર ઇઝરાયેલ પર તેમજ દેશના સર્વ રાજ્યો ઉપર જે સમય ગુજાર્યો તે સર્વ વિશે તેમાં લખેલું છે. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક, અધ્યાય 3. દાઉદના દીકરાઓ જે તેનાથી હેબ્રોનમાં જન્મ પામ્યા હતા તેઓ આ છે. પ્રથમ જનિત આમનોન, અહીનોઆમ યિઝરાયેલીથી. બીજો દાનિયેલ, અબીઘાઇલ કાર્મેલીથી. ત્રીજો અબશલોમ, જે ગશુરના રાજા તાલમાયની દીકરી માકાથી. ચોથો દીકરો અદોનિયા, જે હાગીતથી હતો. પાંચમો શફાટિયા, જે અબીટાલથી હતો. છઠ્ઠો યિથરામ, તેની પત્ની એલગાથી. દાઉદના આ 6 છોકરાઓ હેબ્રોનમાં કે જ્યાં દાઉદે 7 વર્ષ અને 6 માસ સુધી રાજ કર્યું ત્યાં તેને જન્મ્યા હતા. પછી તેણે યરૂશાલેમમાં 33 વર્ષ રાજ કર્યું. વળી આ 4 દીકરાઓને દાઉદની પત્ની આમ્મીએલની દીકરી બાથશેબાએ યરૂશાલેમમાં જન્મ આપ્યો હતો. શીમા, શોબાબ, નાથાન તથા સુલેમાન. દાઉદના બીજા 9 દીકરાઓ ઇબહાર, અલીશામા, અલી ફેલેટ, નોગા, નેફેગ, યાફિયા, અલીશામા, ઇલિયાદા તથા અલી ફેલેટ હતા. તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સગડા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી. સુલેમાનનો દીકરો રહાબામ હતો. રહાબામનો દીકરો અબિયા હતો. અબિયાનો દીકરો આસા હતો. આસાનો દીકરો યહોશાફાટ હતો. યહોશાફાટનો દીકરો યહોરામ હતો. યહોરામનો દીકરો અહાઝ્યા હતો. અહાઝ્યાનો દીકરો યુવાશ હતો. યુવાશનો દીકરો અમાસ્યા હતો. અમાસ્યાનો દીકરો અઝારિયા હતો. અઝારિયાનો દીકરો યોથામ હતો. યોથામનો દીકરો આહાઝ હતો. આહાઝનો દીકરો હિચકિયા હતો. હિચકિયાનો દીકરો મનાશા હતો. મનાશાનો દીકરો આમોન અને આમોનનો દીકરો યોશિયા હતો. યોશિયાના દીકરાઓ, તેનો જ્યેષ્ઠ દીકરો યોહાનાન, બીજો દીકરો યહોયાકીમ, ત્રીજો દીકરો સિદકિયા તથા ચોથો દીકરો શાલુમ. યહોયાકીમનો દીકરો યકોનિયા, તેનો દીકરો સિદકિયા જે છેલ્લો રાજા હતો. બંદીવાન યકોનિયાના દીકરાઓ શાલ્તિયેલ, માલકીરામ, પદાયા, શેનાસાર, યકામિયા, હોશામા તથા નદાબિયા. પદાયાના દીકરાઓ જરૂબાબેલ તથા શિમય. જરૂબાબેલના દીકરાઓ મશુલ્લામ તથા હનાન્યા. શલોમિથ તેઓની બહેન હતી. હશુબા, ઓહેલ, બેરેખ્યા, હસાદિયા તથા યુબાશ હેસેદ તેઓ પણ જરૂબાબેલના બીજા 5 દીકરાઓ હતા. હનાન્યાના વંશજો પલાટિયા તથા યશાયા. રફાયાના દીકરાઓ આરનાનના દીકરાઓ, ઓબાદ્યાના દીકરાઓ, શખાનિયાના દીકરાઓ. શખાનિયાનો દીકરો શમાયા. શમાયાના દીકરાઓ હાટશ, ઇગાલ, બારિયા, નારિયા તથા શાફાટ. નારિયાના 3 દીકરાઓ એલિયો એનાય, હિઝકિયા અને આઝરિકામ. એલિયો એનાયના 7 દીકરાઓ હોદાવ્યા, એલિયાશિબ, પલાયા, આકુબ, યોહાનાન, દલાયા અને અનાની. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક, અધ્યાય 4. યહૂદાના વંશજો પેરેસ, હેસ્ત્રોન, કાર્મી, હુર તથા શોબાલ. શોબાલનો દીકરો રાયા. રાયાનો દીકરો યાહાત. યાહાથના દીકરા અહુમાયા અને લાહાદ. તેઓ સોરાથીઓના કુટુંબોના વંશજો હતા. એટામના પુત્રો યિઝરાયેલ, યિશ્મા તથા યિદબાશ. તેઓની બહેનનું નામ હાસલેલ્પોની હતું. પનુએલનો દીકરો ગદોર તથા એઝેરનો દીકરો હુશા. તેઓ બેથલેહેમના પિતા એફરાથાના જ્યેષ્ઠ દીકરા હુરના વંશજો હતા. તકોઆના પિતા આશહુરને હેલા તથા નારા નામની બે પત્નીઓ હતી. નારાએ અહુઝઝામ, હેફેર, તેમેની અને હાહાશતારીને જન્મ આપ્યો. હેલાના દીકરાઓ સેરેત, ઇસહાર તથા એથનાન અને હાકોસના દીકરા આનુમ તથા સોબેબા. હારુમના દીકરા અહારહેલથી કુટુંબો થયા. યાબેસ પોતાના ભાઈઓ કરતા વધારે નામાંકિત હતો. તેની માતાએ તેનું નામ યાબેસ પાડ્યું. તેણે કહ્યું, કેમ કે તેના જન્મ વખતે મને ખૂબ પીડા થઈ હતી. યાબેસે ઇઝરાયેલના ઈશ્વરને પ્રાર્થના કરી, તમે મને નિશ્ચય આશીર્વાદ આપો અને મારો પ્રદેશ વધારો. તમારો હાથ મારી સાથે રાખો અને મને આપત્તિથી બચાવો, કે જેથી મારે દુઃખ સહન કરવું પડે નહીં. પ્રભુએ તેની પ્રાર્થના માન્ય કરી. શુહાના ભાઈ કલુબનો દીકરો માહિર અને માહિરનો દીકરો એશ્તોન. એશ્તોનના દીકરાઓ બેથરાફા, પાસેયા તથા નાહાશ, નગર વસાવનારા તહિન્ના. આ બધા રેખાના કુટુંબીઓ હતા. કનાઝના દીકરાઓ ઓથનીએલ તથા સરાયા. ઓથનીએલના દીકરાઓ હથાથ અને મનોથાય. મનોથાયનો દીકરો ઓફરા. ગેહરાશીમનો પ્રણેતા સરાયાનો દીકરો યોઆબ અને યોઆબનો દીકરો ગેહરાશીમ, જે લોકો કારીગર હતા. યફુન્નેના દીકરા કાલેબના દીકરાઓ ઈરુ, એલા તથા નામ. એલાનો દીકરો કનાસ. યહાલેલના દીકરાઓ ઝીફ, ઝીફા, તીર્યા અને અસારેલ. ઇઝરાના દીકરાઓ યેથેર, મેરેદ, એફેર તથા યાલોન. મેરેદની મિસરી પત્નીએ મરિયમ, શામમાય તથા યિશબાને જન્મ આપ્યો અને યિશબાનો દીકરો એશ્તમુઆ. તેની યહૂદી પત્નીએ યારેદને જન્મ આપ્યો. યારેદનો દીકરો ગદોર. હેબેરનો દીકરો સોખો તથા યકુથિયેલનો દીકરો ઝાનોઆ. તેઓ બિથ્યા નામની ફારૂનની દીકરી, જેની સાથે મેરેદે લગ્ન કર્યું હતું, તેના દીકરાઓ હતા. નાહામની બહેન હોદિયાની પત્નીના બે દીકરા. તેમાંના એકનો દીકરો કૈલાહ ગારમી, બીજો માખાથી એશ્તમોઆ. શિમોનના દીકરાઓ આમોન, રિન્ના, બેન હનાન તથા તિલોન. ઈશીના દીકરાઓ ઝોહેત તથા બેન ઝોહેત. યહુદાના દીકરા શેલાના દીકરાઓ લાખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ આશબિયાના રહેવાસીઓ, એટલે જેઓ શણના ઝીણા વસ્ત્ર વણનારા હતા, તેઓના કુટુંબો. યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ તથા સારાફ, જેમની પાસે મુઆબમાં સંપત્તિ હતી પરંતુ બેથલેહેમમાં પાછા રહેવા ગયા. આ માહિતી પુરાતન લેખોને આધારે છે. તેઓ કુંભાર હતા, જે નટાઈમ અને ગદેરામાં રહેતા હતા અને રાજાને માટે કામ કરતા હતા. શિમ્યોનના વંશજો નમુએલ, યામીન, યારીબ, ઝેરા તથા શાઉલ. શાઉલનો દીકરો શાલ્લુમ, શાલ્લુમનો દીકરો મિપ્સામ, મિપ્સામનો દીકરો મિશ્મા હતો. મિશ્માના વંશજો, તેનો દીકરો હામુએલ, તેનો દીકરો ઝાક્કુર તથા તેનો દીકરો શિમય. શિમયને 16 દીકરા તથા 6 દીકરીઓ હતી, પરંતુ તેના ભાઈઓને ઘણા સંતાન ન હોવાથી તેઓનું કુટુંબ યહુદાના કુટુંબની માફક વૃદ્ધિ પામ્યું નહીં. તેઓ બેરશેબામાં, મોલાદામાં તથા હસાર શુઆલમાં રહ્યા. તેઓ બિલ્લામાં, એસેમમાં તથા તોલાદમાં, બથુએલમાં, હોર્મામાં તથા સિકલાગમાં, બેથ માર્કાબોથમાં, હસાર સુસિમમાં, બેથ બિરઈમાં તથા શારાઇમમાં પણ રહેતા હતા. દાઉદના શાસન સુધી આ નગરોમાં તેઓનો વસવાટ હતો. તેઓના 5 નગરો એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન તથા બાલ સુધી તે જ નગરોની ચારે તરફના સર્વ ગામો પણ તેઓના હતા. તેમાં તેઓના વસવાટ હતા અને તેઓએ પોતાની વંશાવળીનો અહેવાલ રાખ્યો હતો. મેશોબાબ, યામલેખ, અમાસ્યાનો દીકરો યોશા, યોએલ, અસિયેલના દીકરા સરાયાના દીકરા, યોશિબિયાનો દીકરો યેહુ, એલ્યોએનાય, યાકોબા, યશોહાયા, અસાયા, અદિયેલ, યસિમિયેલ, બનાયા અને શમાયાના દીકરા, શિમરીના દીકરા, યદાયાના દીકરા, આલ્લુનના દીકરા, શિફયનો દીકરો ઝિઝા. આ બધા સરદારોનો પોતાના કુટુંબોના નામ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેઓના કુટુંબો બહુવૃદ્ધિ પામ્યા. તેઓ જાનવરોને માટે ઘાસચારો શોધવા ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી ગયા. ત્યાં તેઓને પુષ્કળ પ્રમાણમાં સારો ઘાસચારો મળ્યો. તે પ્રદેશ વિશાળ, શાંત તથા સુલેહ શાંતિવાળો હતો. અગાઉ હામના વંશજો ત્યાં રહેતા હતા. આ નામવાર જણાવેલા આગેવાનો યહૂદિયાના રાજા હિજકિયાના સમયમાં તે પ્રદેશ પર ચઢાઈ કરીને અગાઉ હામના વંશજોનો વસવાટ હતો ત્યાં આવ્યા. મેઉનીમ ત્યાં જ મળી આવ્યા હતા. તેઓએ તેનો સંપૂર્ણપણે નાશ કર્યો અને ત્યાં રહ્યા, કારણ કે તેઓને પોતાના જાનવરો માટે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો મળ્યો. તેઓમાંના શિમ્યોનના કુળમાંના 500 પુરુષો સેઈર પર્વત તરફ, ઈશીના દીકરાઓ પલાટ્યા, નારિયા, રફાયા અને ઉઝિયેલની આગેવાનીમાં ગયા. ત્યાં બાકીના બચી ગયેલા અમાલેકીઓનો તેઓએ સંહાર કર્યો અને તેઓ ત્યાં આજ સુધી વસી રહેલા છે. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક, અધ્યાય 5. ઇઝરાયેલના જ્યેષ્ઠ દીકરા રૂબેનના દીકરાઓ. જો કે રૂબેન ઇઝરાયેલનો જ્યેષ્ઠ દીકરો હતો, પરંતુ તેણે પોતાના પિતાનો પલંગ અશુદ્ધ કર્યો હતો, તેથી તેના જ્યેષ્ઠપણાનો હક ઇઝરાયેલના દીકરા યુસફના દીકરાઓને આપવામાં આવ્યો, તેથી તેને જ્યેષ્ઠ દીકરા તરીકે ગણવામાં આવ્યો નહીં. યહૂદા પોતાના ભાઈઓ કરતા પરાક્રમી થયો અને તેના વંશમાંથી આગેવાન આવશે, પણ જ્યેષ્ઠપણાનો હક તો યુસફનો જ રહ્યો. ઇઝરાયેલના જ્યેષ્ઠ દીકરા રૂબેનના દીકરાઓ હનોક, પાલ્લુ, હેસ્ત્રોન તથા કાર્મી હતા. યોએલના વંશજો. યોએલનો દીકરો શમાયા હતો. શમાયાનો દીકરો ગોગ હતો. ગોગનો દીકરો શિમય હતો. શિમયનો દીકરો મીખા હતો. મીખાનો દીકરો રાયા હતો. રાયાનો દીકરો બાલ હતો. બાલનો દીકરો બેરા હતો. તેને આશુરનો રાજા તિલગાથ પિલનેસેર બંદીવાન કરીને લઈ ગયો હતો. બેરા રૂબેનીઓના કુળનો સરદાર હતો. તેઓની વંશાવળીના અહેવાલની નોંધ મુજબ તેઓના કુળ પ્રમાણે તેઓના ભાઈઓ આ હતા: મુખ્ય યેઈએલ તથા ઝખારિયા. યોએલના દીકરા શેમાના દીકરા આઝાઝનો દીકરો બેલા. તેઓ અરોએરમાં છેક નબો તથા બાલ મેઓન સુધી રહેતા હતા. પૂર્વ દિશામાં ફ્રાત નદીથી અરણ્યની સરહદ સુધી તેમનો વિસ્તાર હતો, કેમ કે ગિલિયાદ દેશમાં તેઓના પશુઓની સંખ્યા ઘણી હતી. શાઉલના દિવસોમાં યોએલના દીકરાઓએ હાગરીઓ પર હુમલો કર્યો અને તેઓનો નાશ કર્યો. તેઓ ગિલિયાદની પૂર્વ બાજુના સગડા પ્રદેશમાં પોતાના તંબુઓમાં વસ્યા. ગાદના કુળના સભ્યો બાશાન દેશમાં તેઓની સામી બાજુએ સાલખા સુધી વસ્યા. તેઓના આગેવાનો યોએલ, જે કુટુંબનો મુખ્ય હતો. કુટુંબનો બીજો મુખ્ય શાફામ, યાનાઈ તથા શાફાટ બાશાનમાં રહેતા હતા. તેઓના 7 ભાઈઓ મિખાઇલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝિયા તથા એબેર. આ નીચે મુજબની વ્યક્તિઓ અબિહાઇલના વંશજો. બુઝનો દીકરો યહદો હતો. યહદોનો દીકરો યશિશાય હતો. યશિશાયનો દીકરો મિખાઇલ હતો. મિખાઇલનો દીકરો ગિલિયાદ હતો. ગિલિયાદનો દીકરો યારોવા હતો. યારોવાનો દીકરો હુરી હતો. હુરીનો દીકરો અબિહાઇલ. ગુનીનો દીકરો આબ્દિયેલનો દીકરો અહી. તેઓના પિતાઓના કુટુંબનો મુખ્ય હતો. તેઓ બાશાનમાંના ગિલિયાદમાં, તેના નગરોમાં તથા શારોનની સગડી ઘાસચારાવાળી જમીનોમાં તેઓની સરહદ સુધી રહેતા હતા. યહૂદાના રાજા યોથામના દિવસોમાં તથા ઇઝરાયેલના રાજા યરોબામના દિવસોમાં આ બધાને તેઓની વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા હતા. રૂબેનીઓ, ગાદીઓ તથા મન્નાશાનું અડધું કુળ, જેઓ ઢાલ તથા તલવાર ઊંચકનાર, ધનુર્વિદ્યા જાણનાર તથા યુદ્ધમાં કુશળ એવા 44,000 સૈનિકો હતા. તેઓએ હાગરીઓ, યટૂર, નાફીશ તથા નોદાબ પર હુમલો કર્યો. ઇઝરાયેલીઓને તેઓ વિરુદ્ધ ઈશ્વર તરફથી સહાય મળી. આ પ્રમાણે હાગરીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા તેઓ હારી ગયા, કેમ કે ઇઝરાયેલીઓએ યુદ્ધમાં ઈશ્વરને વિનંતી કરી અને તેમણે તેઓની વિનંતી માન્ય કરી, કારણ કે તેઓએ ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો. તેઓએ તેમના જાનવરો, એટલે 50,000 ઊંટ, 2,50,000 ઘેટા, 2,000 ગધેડા ઉપરાંત 1,00,000 માણસોને કબજે કરી લીધા, કેમ કે ઈશ્વર તેમના માટે લડ્યા. તેઓએ ઘણા શત્રુઓનો સંહાર કર્યો. બંદીવાસ થતા સુધી તેઓ તેમના દેશમાં રહ્યા. મનાશાનું અડધું કુળ બાશાનના દેશથી બાલ હેરમોન તથા સનીર, જે હેરમોન પર્વત છે, ત્યાં સુધી વસ્યું. તેઓના પિતાના કુટુંબોના આગેવાનો આ પ્રમાણે હતા: એફેર, ઈશી, અલીએલ, આઝરીએલ, યર્મિયા, હોદાવ્યા તથા યહદીએલ. તેઓ પરાક્રમી, હિંમતવાન, નામાંકિત પુરુષો હતા તથા પોતાના પિતાના કુટુંબના આગેવાનો હતા, પણ તેઓ પોતાના પિતૃઓના ઈશ્વરને અવિશ્વાસુ હતા. તેઓની આગળથી દેશના જે લોકોનો વિનાશ ઈશ્વરે કર્યો હતો, તેઓના દેવોની પૂજા કરીને તેઓ ધર્મભ્રષ્ટ થયા. ઇઝરાયેલના ઈશ્વરે આશુરના રાજા પુલનું તથા આશુરના રાજા તિલગાથ પિલનેસેરનું પણ મન ઉશ્કેર્યું. તે તેઓને, એટલે રૂબેનીઓને, ગાદીઓને તથા મન્નાશાના અડધા કુળને બંદીવાન કરીને લઈ ગયો. તેણે તેઓને હલા, હાબોર, હારા તથા ગોઝાન નદીને કિનારે લાવીને વસાવ્યા. જ્યાં તેઓ આજ સુધી વસેલા છે. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક અધ્યાય છ. લેવીના દીકરાઓ ગેરશોન, કહાત તથા મરારી. કહાથના દીકરાઓ આમરામ, ઇસહાર, હેબ્રોન તથા ઉઝિયેલ. આમરામના દીકરાઓ હારૂન, મૂસા તથા દીકરી મરિયમ. હારૂનના દીકરાઓ નાદાબ, અબીહુ, એલાઝાર તથા ઇથામાર. એલાઝારનો દીકરો ફિનહાસ, ફિનહાસનો દીકરો અબીશુઆ, અબીશુઆનો દીકરો બુક્કી, બુક્કીનો દીકરો ઉઝી, ઉઝીનો દીકરો ઝરાહિયા, ઝરાહિયાનો દીકરો મરાયોથ, મરાયોથનો દીકરો અમારિયા, અમારિયાનો દીકરો અહિટુબ, અહિટુબનો દીકરો સાદોક, સાદોકનો દીકરો અહિમાસ, અહિમાસનો દીકરો અઝારિયા, અઝારિયાનો દીકરો યોહાનાન, યોહાનાનનો દીકરો અઝારિયા. સુલેમાને યરૂશાલેમમાં જે ભક્તિસ્થાન બાંધ્યું તેમાં જે સેવા કરતો હતો તે એ જ છે. અઝારિયાનો દીકરો અમારિયા અને અમારિયાનો દીકરો અહિટુબ, અહિટુબનો દીકરો સાદોક, સાદોકનો દીકરો શાલુમ, શાલુમનો દીકરો હિલકિયા, હિલકિયાનો દીકરો અઝારિયા, અઝારિયાનો દીકરો સરાયા, સરાયાનો દીકરો યહોસાદા. જ્યારે ઈશ્વરે નબુખાદનેસાર મારફતે યહુદિયા અને યરૂશાલેમના લોકોને બંદીવાન બનાવ્યા હતા ત્યારે યહોસાદાકને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો હતો. લેવીના દીકરાઓ ગેરશોન, કહાત તથા મરારી. ગેરશોમના દીકરાઓ લિબની તથા શિમય. કહાથના દીકરાઓ આમરામ, ઇસહાર, હેબ્રોન અને ઉઝિયેલ. મરારીના દીકરાઓ માહલી તથા મુશી. આ લેવીઓના કુળો તેમના પિતાના કુટુંબો પ્રમાણે. ગેરશોમનો દીકરો લિબની, લિબનીનો દીકરો યહાત, તેનો દીકરો ઝિમ્મા, તેનો દીકરો યુઆ, તેનો દીકરો ઇદો, તેનો દીકરો ઝેરા, તેનો દીકરો યોઆથરાય. કહાથના વંશજો. તેનો દીકરો આમ્મીનાદાબ, તેનો દીકરો કોરા, તેનો દીકરો આસીર, તેનો દીકરો એલકાના, તેનો દીકરો એબિયાસાફ, તેનો દીકરો આસીર, તેનો દીકરો તાહાત, તેનો દીકરો ઉરિયેલ, તેનો દીકરો ઉઝિયા, તેનો દીકરો શાઉલ. એલકાનાના દીકરાઓ અમાસાય તથા અહિમોથ. એલકાનાનો બીજો દીકરો સોફાય, તેનો દીકરો નાહાત, તેનો દીકરો અલિયાબ, તેનો દીકરો યરોહામ, તેનો દીકરો એલકાના. શમુએલના દીકરાઓ જ્યેષ્ઠ પુત્ર યોએલ તથા બીજો અબિયા. મરારીનો દીકરો માહલી, તેનો દીકરો લિબની, તેનો દીકરો શિમય તથા તેનો દીકરો ઉજ્જા, તેનો દીકરો શીમા, તેનો દીકરો હાગ્યા, તેનો દીકરો અસાયા. કરારકોષને લાવીને એક જગ્યાએ પ્રસ્થાપિત કર્યા પછી ઈશ્વરના ભક્તિસ્થાનમાં દાઉદ રાજાએ ઈશ્વરની સ્તુતિ કરવા માટે સંગીતકારો પર આગેવાનો નિમ્યા. જ્યાં સુધી સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન યરૂશાલેમમાં બાંધ્યું નહોતું ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકાત મંડપના તંબુ આગળ સેવા કરતા હતા. તેઓ તેમને આપેલા કામના ક્રમ પ્રમાણે સેવા માટે હાજર રહેતા હતા. જેઓ સેવા કરતા હતા તેઓ તથા તેઓના દીકરાઓ. કહાથ્યુના કુટુંબનો ગાયક હેમાન, હેમાન યોએલનો દીકરો, યોએલ શમુએલનો દીકરો, શમુએલ એલકાનાનો દીકરો, એલકાના યરોહામનો દીકરો, યરોહામ અલીએલનો દીકરો, અલીએલ તોઆનો દીકરો, તોઆ સુફનો દીકરો, સુફ એલકાનાનો દીકરો, એલકાના મહાથનો દીકરો, મહાથ અમાસાયનો દીકરો, અમાસાય એલકાનાનો દીકરો, એલકાના યોએલનો દીકરો, યોએલ અઝારિયાનો દીકરો, અઝારિયા સફાનિયાનો દીકરો, સફાનિયા તાહાથનો દીકરો, તાહાત આસીરનો દીકરો, આસીર એબિયાસાફનો દીકરો, એબિયાસાફ કોરાનો દીકરો, કોરા ઇસહારનો દીકરો, ઇસહાર કહાથનો દીકરો, કહાથ લેવીનો દીકરો, લેવી ઇઝરાયેલનો દીકરો. હેમાનનો સાથીદાર આસાફ, જે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફ બેરેખ્યાનો દીકરો, બેરેખ્યા શીમાનો દીકરો, શીમા મિખાઇલનો દીકરો, મિખાઇલ બાસેયાનો દીકરો, બાસેયા માલકિયાનો દીકરો, માલકિયા એથનીનો દીકરો, એથની ઝેરાનો દીકરો, ઝેરા અદાયાનો દીકરો, અદાયા એથાનનો દીકરો, એથાન ઝિમ્માનો દીકરો, ઝિમ્મા શિમયનો દીકરો, શિમય યહાથનો દીકરો, યહાથ ગેરશોમનો દીકરો, ગેરશોમ લેવીનો દીકરો. હેમાનના ડાબા હાથે તેના સાથીદાર મરારીના દીકરાઓ હતા. તેમાં કિશીનો દીકરો એનાત, કિશી આબદીનો દીકરો, આબદી માલુકનો દીકરો, માલુક હશાબિયાનો દીકરો, હશાબિયા અમાસિયાનો દીકરો, અમાસિયા હિલકિયાનો દીકરો, હિલકિયા આમસીનો દીકરો, આમસી બાનીનો દીકરો, બાની શેમેરનો દીકરો, શેમેર માહલીનો દીકરો, માહલી મુશીનો દીકરો, મુશી મરારીનો દીકરો, મરારી લેવીનો દીકરો. તેઓના લેવી સાથીઓ ઈશ્વરના મંડપની તમામ સેવાને માટે નિમાયેલા હતા. હારૂન તથા તેના દીકરાઓએ પરમ પવિત્ર સ્થાનને લગતું સઘળું કામ કર્યું, એટલે તેઓએ દહન્યાર્પણની વેદી પર અર્પણો ચઢાવ્યા, તેઓએ ધૂપવેદી પર ધૂપ બાળ્યું. સર્વ ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવા સારું તેઓ ઈશ્વરના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે કરતા હતા. હારૂનના વંશજો. હારૂનનો દીકરો એલાઝાર, એલાઝારનો દીકરો ફિનહાસ, ફિનહાસનો દીકરો અબિશુઆ, અબિશુઆનો દીકરો બુક્કી, બુક્કીનો દીકરો ઉઝી, ઉઝીનો દીકરો ઝરાહ્યા, ઝરાયાનો દીકરો મરાયોથ, મરાયોથનો દીકરો અમારિયા, અમારિયાનો દીકરો અહિટુબ, અહિટુબનો દીકરો સાદોક, સાદોકનો દીકરો અહિમાસ હતો. જે જગ્યા હારૂનના વંશજોને આપવામાં આવી હતી એ જગ્યાઓ આ હતી. કહાથિયોના કુટુંબ માટે ચિઠ્ઠીઓ નાખીને પહેલો ભાગ તેમને આપવામાં આવ્યો હતો. તેઓને યહૂદાના દેશમાં હેબ્રોન તથા તેની આસપાસની ઘાસચારાવાળી જમીનો આપવામાં આવી હતી, પણ તે નગરના ખેતરો તથા તેની આસપાસના ગામો તેઓએ યફુન્નેના દીકરા કાલેબને આપ્યા. હારૂનના વંશજોને તેઓએ આશ્રય નગર એટલે હેબ્રોન આપ્યું, વળી લિબ્ના તેના ગોચરો સહિત, યાતીર તથા એશ્તમોઆ તેના ગોચરો સહિત, હિલેન તેના ગોચરો સહિત, દબીર તેના ગોચરો સહિત. હારૂનના વંશજોને આશાન તેના ગોચરો સહિત તથા બેથ શેમેશ તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. બિન્યામિનના કુળમાંથી ગેબા તેના ગોચરો સહિત, આલેમેથ તેના ગોચરો સહિત તથા અનાથોથ તેના ગોચરો સહિત. કહાથિયોના કુટુંબોને આ સગળા મળીને 13 નગરો આપવામાં આવ્યા. કહાથના બાકીના વંશજોને ચિઠ્ઠીઓ નાખીને એફ્રાઇમ, દાન તથા મનાશાના અડધા કુળમાંથી 10 નગરો આપવામાં આવ્યા. ગેરશોમના વંશજોને તેઓના જુદા જુદા કુટુંબો માટે ઇસ્સાખારના કુળમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી તથા મનાશાના કુળમાંથી બાશાનમાં 13 નગરો આપવામાં આવ્યા. મરારીના વંશજોને તેઓના કુટુંબો પ્રમાણે રૂબેનના, ગાદના તથા ઝબુલોનના કુળમાંથી ચિઠ્ઠીઓ નાખીને 12 નગરો આપવામાં આવ્યા. તેથી ઇઝરાયેલના લોકોએ લેવીઓને આ નગરો તેઓના ગોચરો સહિત આપ્યા. તેઓએ યહૂદાના, શિમ્યોનના તથા બિન્યામિનના કુળમાંથી આ નગરો જેઓના નામ આપેલા છે તે ચિઠ્ઠીઓ નાખીને આપ્યા. કહાથના કેટલાક કુટુંબોને એફ્રાઇમના કુળમાંથી નગરો આપવામાં આવ્યા. તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ આશ્રયનું નગર તેના ગોચરો સહિત, ગેઝેર તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. યોકમામ તેના ગોચરો સહિત, બેથ હોરોન તેના ગોચરો સહિત, આયાલોન તેના ગોચરો સહિત તથા ગાથરિમ્મોન તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. મનાશાના અડધા કુળમાંથી આનેર તેના ગોચરો સહિત તથા બિલહામ તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. આ સંપત્તિ બાકીના કહાથિયોના કુટુંબોની થઈ. ગેરશોમના વંશજોને મનાશાના અડધા કુળમાંથી બાશાનમાંનું ગોલાન તેના ગોચરો સહિત તથા આશ્તારોથ તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. ઇસ્સાકારના કુળમાંથી ગેરશોમના વંશજોએ કેદેશ તેના ગોચરો સહિત, દાબરાથ તેના ગોચરો સહિત, રામોથ તેના ગોચરો સહિત તથા આનેમ તેના ગોચરો સહિત પણ આપવામાં આવ્યા. આશેરના કુળમાંથી તેઓને માશાલ તેના ગોચરો સહિત, આબદોન તેના ગોચરો સહિત, હુકોક તેના ગોચરો સહિત, રહોબ તેના ગોચરો સહિત મળ્યા. નફતાલીના કુળમાંથી તેઓએ ગાલિલમાંનું કેદેશ તેના ગોચરો સહિત, હામોન તેના ગોચરો સહિત તથા કિરિયાથાઇમ તેના ગોચરો સહિત પ્રાપ્ત કર્યા. બાકીના લેવીઓને એટલે મરારીના વંશજોને ઝબુલોનના કુળમાંથી રિમ્મોન તેના ગોચરો સહિત તથા તાબોર તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. તેઓના કુળોને યરીખોની પાસે યર્દનને પેલે પાર એટલે નદીની પૂર્વ તરફ અરણ્યમાંનું બેસેર તેના ગોચરો સહિત, યાહસા તેના ગોચરો સહિત, કદેમોથ તેના ગોચરો સહિત તથા મેફાત તેના ગોચરો સહિત રૂબેનના કુળમાંથી આપવામાં આવ્યા. ગાદના કુળમાંથી તેઓને ગિલિયાદમાંનું રામોથ તેના ગોચરો સહિત, મહનાઇમ તેના ગોચરો સહિત, હેશબોન તેના ગોચરો સહિત તથા યાઝેર તેના ગોચરો સહિત નગરો આપવામાં આવ્યા. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક, અધ્યાય 7. ઇસ્સાખારના ચાર દીકરાઓ તોલા, પુઆ, યાશુબ તથા શિમરોન. તોલાના દીકરાઓ ઉઝીઝ, રફાયા, યરીએલ, યાહમાય, યિપસામ તથા શમુએલ. તેઓ તેમના પિતૃઓના કુટુંબોના એટલે કે તોલાના કુટુંબના આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં તેઓની સંખ્યા 22,600ની હતી. ઉઝીઝનો દીકરો યિઝાહયા. યિઝાહયાના દીકરાઓ મિખાએલ, ઉબાદ્યા, યોએલ તથા યિશિયા. આ 5 આગેવાનો હતા. તેઓના પિતૃઓના કુટુંબોની વંશાવળી પ્રમાણે તેઓની પાસે લડાઈ માટે હથિયારબંધ 36,000 માણસો હતા, કેમ કે તેઓની ઘણી પત્નીઓ તથા દીકરાઓ હતા. ઇસ્સાખારના કુળના પિતૃઓના કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતા તેઓ 87,000 યોદ્ધાઓ હતા. બિન્યામિનના 3 દીકરાઓ બેલા, બેખેર તથા યદિયેલ, બેલાના 5 દીકરાઓ એસબોન, ઉઝીઝ, ઉઝીયેલ, યરીમોથ તથા ઇરી હતા. તેઓ કુટુંબોના સૈનિકો તથા આગેવાનો હતા. તેઓની ગણતરી પ્રમાણે તેઓના યોદ્ધાઓની સંખ્યા 22,034 હતી. બેખેરના દીકરાઓ ઝમીરા, યોઆશ, અલીએઝેર, એલિયોનાય, ઉમરી, યરેમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ, આ બધા તેના દીકરાઓ હતા. તેઓના કુટુંબો પ્રમાણે તેમની ગણતરી કરતા તેઓ 20,200 શૂરવીર પુરુષો તથા કુટુંબોના આગેવાનો હતા. યદિયેલનો દીકરો બિલહાન હતો. બિલહાનના દીકરાઓ યેઉશ, બિન્યામિન, એહુદ, કનાના, ઝેથાન, તારશીશ તથા અહિશાહાર, આ બધા યદિયેલના દીકરાઓ હતા. તેઓના કુટુંબના 17,200 આગેવાનો અને યોદ્ધા હતા. તેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા. ઈરના વંશજો શુપ્પીમ તથા હુપ્પીમ અને આહેરનો દીકરો હુશીમ. નફતાલીના દીકરાઓ યાસીએલ, ગુની, યેસેર તથા શાલુમ, તેઓ બિલહાના દીકરાઓ હતા. મનાશાના પુત્રો અરામી ઉપપત્નીથી જન્મેલા આસ્ત્રીએલ અને માખીર, તેને જ માખીરનો દીકરો ગિલિયાદ. માખીરે હુપ્પીમ અને શુપ્પીમ કુળમાંથી બે પત્નીઓ સાથે લગ્ન કર્યા. એકનું નામ માકા હતું. મનાશાના બીજા વંશજનું નામ સલોફહાદ હતું. તેને દીકરાઓ ન હતા, માત્ર દીકરીઓ જ હતી. માખીરની પત્ની માકાને દીકરો જન્મ્યો. તેણે તેનું નામ પેરેશ રાખ્યું. તેના ભાઈનું નામ શેરેશ. તેના દીકરાઓ ઉલામ તથા રેકેમ. ઉલામનો દીકરો બદાન. તેઓ મનાશાના દીકરા માખીરના દીકરા ગિલિયાદના વંશજો હતા. ગિલિયાદની બહેન હામો લેખેથે ઇશહોદ, અબીએઝેર તથા માહલાને જન્મ આપ્યો. શમીદાના દીકરાઓ આહ્યાન, શેખેમ, લિખી તથા અનિયામ. એફ્રાઇમના વંશજો નીચે પ્રમાણે છે. એફ્રાઇમનો દીકરો શુથેલા હતો. શુથેલાનો દીકરો બેરેદ હતો. બેરેદનો દીકરો તાહાથ હતો. તાહાથનો દીકરો એલાદા હતો. એલાદાનો દીકરો તાહાથ હતો. તાહાથનો દીકરો ઝાબાદ હતો. ઝાબાદના દીકરા શુથેલા, એઝેર તથા એલાદ. તેઓને દેશના મૂળ રહેવાસીઓ ગાથના પુરુષોએ મારી નાખ્યા, કારણ કે તેઓના જાનવરોને લૂંટી જવા માટે તેઓ આવ્યા હતા. તેઓના પિતા એફ્રાઇમે ઘણા દિવસો સુધી શોક કર્યો. તેના ભાઈઓ તેને દિલાસો આપવા આવ્યા. એફ્રાઇમની પત્ની ગર્ભવતી થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો. એફ્રાઇમે તેનું નામ બરિયા ભાગ્યહીન રાખ્યું, કારણ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી. તેને શેરા નામની એક દીકરી હતી. તેણે નીચેનું બેથ હોરોન તથા ઉપરનું ઉઝેન શેરા એમ બે નગરો બાંધ્યા. એફ્રાઇમના દીકરા રેફા તથા રેશેફ હતો. રેશેફનો દીકરો તેલાહ હતો. તેલાહનો દીકરો તાહાન હતો. તાહાનનો દીકરો લાદાન હતો. લાદાનનો દીકરો આમ્મીહુદ હતો. આમ્મીહુદનો દીકરો અલીશામા હતો. અલીશામાનો દીકરો નૂન હતો. નૂનનો દીકરો યહોશુઆ હતો. તેઓના વતન તથા વસવાટ બેથેલ તથા તેની આસપાસના ગામો હતા. તેઓ પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેના ગામો, વળી શેખેમ તથા તેના ગામો અને અઝા તથા તેના ગામો સુધી વિસ્તરેલા હતા. મનાશાની સીમા પાસે બેથશિયાન તથા તેના ગામો, તાનાખ તથા તેના ગામો, મગીદો તથા તેના ગામો, દોર તથા તેના ગામો હતા. આ બધા નગરોમાં ઇઝરાયેલના દીકરા યુસફના વંશજો રહેતા હતા. આશેરના દીકરાઓ યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા. સેરા તેઓની બહેન હતી. બરિયાના દીકરાઓ હેબેલ તથા માલકીએલ. માલકીએલનો દીકરો બિરઝાઇત. હેબેરના દીકરાઓ યાફલેટ, શોમેર તથા હોથામ. શુઆ તેઓની બહેન હતી. યાફલેટના દીકરાઓ પાસાખ, બિમહાલ તથા આશવાત. આ યાફલેટના બાળકો હતા. યાફલેટના ભાઈ શેમેરના દીકરાઓ અહી, રોહગા, યહુબ્બા તથા અરામ. શોમેરના ભાઈ હેલેમના આ દીકરાઓ હતા. સોફાન, ઇમના, શૈલેશ તથા આમાલ. સોફાના દીકરાઓ શુઆ, હેરનફેર, શુઆલ, બેરી, ગિમરા, બેસેર, હોદ, શામ્મા, શિલ્શા, યિથરાન તથા બેરા. યેથેરના દીકરાઓ યફુન્ને, પિસ્પા તથા અરા. ઉલ્લાના વંશજો આરા, હાનિયેલ તથા રિસ્યા. એ બધા આશેરના વંશજો હતા. તેઓ પોતાના પિતૃઓના કુટુંબોના આગેવાનો, પરાક્રમી, શૂરવીર, પ્રસિદ્ધ પુરુષો તથા મુખ્ય માણસો હતા. વંશાવળી પ્રમાણે યુદ્ધના કામ માટેની તેઓની ગણતરી કરતા તેઓ 26,000 પુરુષો હતા. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક, અધ્યાય 8. બિન્યામિનના 5 દીકરા. જ્યેષ્ઠ દીકરો બેલા, આશબેલ, આહરા, નોહા તથા રાફા. બેલાના દીકરાઓ આદાર, ગેરા, એહુદ, અબિશુઆ, નામાન, અહોઆ, ગેરા, શફુફાન તથા હુરામ. આ એહુદના વંશજો ગેબાના રહેવાસીઓના કુટુંબોના આગેવાનો હતા. તેઓને બંદીવાન કરીને માના હાથમાં લઈ જવાયા. નામાન, અહિયા, ગેરા, ગેરાના દીકરાઓ ઉઝા તથા અહિહુદ. શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બારાને છૂટાછેડા આપી દીધા. પછી મુઆબ દેશમાં અન્ય પત્નીઓથી થયેલા તેના દીકરા, તેની પત્ની હોદેશથી શાહરાઈમ યોબાબ, સિબિયા, મેશા તથા માલકામ, યેઉશ, શાખ્યા અને મિરમા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા. પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ અને એલપાલ. એલપાલના દીકરાઓ એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યા. તેના બીજા દીકરાઓ બરિયા તથા શેમા. તેઓ આયલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા. તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા. બરિયાના દીકરાઓ આહ્યો, શાશાક, યેરેમોત, ઝબાદિયા, અરાદ, એદેર, મિખાઇલ, યિશ્પા તથા યુહા. એલપાલના દીકરાઓ ઝબાદિયા, મશુલ્લામ, હિઝકી, હેબેર, યિશ્મરાય, યિઝલિયા તથા યોબાબ. શિમઈના દીકરાઓ યાકીમ, ઝિખરી, ઝાબદી, અલીએનાય, સિલ્લાથાય, અલીએલ, અદાયા, બરાયા તથા શિમરાત. તે શિમઈના દીકરાઓ. શાશાકના દીકરાઓ યિશ્પાન, એબેર, અલીએલ, આબદોન, ઝિખરી, હાનાન, હનાન્યા, એલામ, આંથોથિયા, ઇફદયા અને પનુએલ. એ શશાકના પુત્રો. યરોહામના દીકરાઓ શામશરાય, શહારિયા, અથાલિયા, યારેશિયા, એલિયા તથા ઝિખરી. આ તેઓના કુટુંબોના આગેવાનો તથા તેમના સમયોમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા. ગિબિયોનનો પિતા યેઈએલ ગિબિયોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માકા હતું. તેના દીકરાઓ જ્યેષ્ઠ દીકરો આબદોન અને સૂર, કિશ, બાલ, નાદાબ, ગદોર, આહ્યો અને ઝેખેર. યેઈએલનો બીજો દીકરો મિકલોત, તેનો દીકરો શીમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા. નેરનો દીકરો કિશ હતો. કિશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરા યોનાથાન, માલકીશુઆ, અબિનાદાબ તથા એશબાલ. યોનાથાનનો દીકરો મરિબ્બાલ. મરિબ્બાલનો દીકરો મિખા. મિખાના દીકરાઓ પિથોન, મેલેક, તારેયા તથા આહાઝ. આહાઝનો દીકરો યહોઆદા. યહોઆદાના દીકરાઓ આલેમેત, આઝમાવેત તથા ઝિમરી. ઝિમરીનો દીકરો મોસા. મોસાનો દીકરો બિના. બિનાનો દીકરો રાફા. રાફાનો દીકરો એલાસા. એલાસાનો દીકરો આસેલ. આસેલના 6 દીકરાઓ આઝરીકામ, બોખરૂ, ઇશ્માએલ, શારિયા, ઓબાદ્યા તથા હાનાન. આસેલના ભાઈ એશેકના દીકરાઓ જ્યેષ્ઠ દીકરો ઉલામ, બીજો યેઉશ અને ત્રીજો અલીફેલેટ. ઉલામના દીકરાઓ પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા. તેઓના દીકરાઓ અને પૌત્રોની સંખ્યા 150 જેટલી હતી. તેઓ સર્વ બિન્યામિનના વંશજો હતા. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક, અધ્યાય 9. સર્વ ઇઝરાયેલની ગણતરી વંશાવળી પ્રમાણે કરવામાં આવી. ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવેલી છે. યહૂદાને તેના પાપને લીધે કેદી તરીકે બાબિલમાં લઈ જવામાં આવ્યો હતો. હવે પોતપોતાના વતનોના નગરોમાં પહેલા રહેવા આવ્યા તે તો ઇઝરાયેલીઓ, યાજકો, લેવીઓ તથા ભક્તિસ્થાનોના સેવકો હતા. યહૂદાના, બિન્યામિનના, એફ્રાઇમના તથા મનાશાના વંશજોમાંના જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓ આ છે. યહૂદાના દીકરા પેરેસના વંશજોમાંથી બાનીના દીકરા, ઇમરીના દીકરા, ઓમરીના દીકરા, આમ્મીહુદનો દીકરો ઉથાય. શિલોનીઓમાંથી તેનો જ્યેષ્ઠ દીકરો અસાયા તથા તેના દીકરાઓ. ઝેરાના વંશજોમાંથી યેઉએલ તથા કુટુંબો મળીને કુલ 690. બિન્યામિનના વંશજોમાંના હાસ્યનુઆના દીકરા, હોદાવ્યાના દીકરા, મશુલ્લામનો દીકરો સાલ્લુ, યરોહામનો દીકરો યિબનિયા, મિખરીના દીકરા ઉઝીનો દીકરો એલા, લિબનિયાના દીકરા રેઉએલના દીકરા શફાટિયાનો દીકરો મશુલામ. તેઓની વંશાવળીઓ પ્રમાણે તેઓના કુટુંબો 956. એ સર્વ પુરુષો પોતાના પિતૃઓના કુટુંબોના સરદારો હતા. યાજકો યદાયા, યહોયારીબ તથા યાખીન, અહીટુબના દીકરા, મરાયુથના દીકરા, સાદોકના દીકરા, મશુલ્લામના દીકરા, હિલ્કિયાનો દીકરો અઝારિયા ઈશ્વરના ઘરનો કારભારી હતો. માલકિયાના દીકરા, પાશુરના દીકરા, યરોહામનો દીકરો અદાયા, ઇમ્મેરના દીકરા, મશિલ્લેમિથના દીકરા, મશુલ્લામના દીકરા, યાઝેરાના દીકરા, અદિયેલનો દીકરો માસાય. તેઓના સગાઓ પોતાના પિતૃઓના કુટુંબના આગેવાનો 1760 હતા. તેઓ ઈશ્વરના ઘરની સેવાના કામમાં ઘણા કુશળ પુરુષો હતા. લેવીઓ માના એટલે મરારીના વંશજો માના હશાબિયાના દીકરા, આઝરીકામના દીકરા, હાશુબનો દીકરો શમાયા, બાક બાકાર, હેરેશ તથા ગાલાલ, આસાફના દીકરા, ઝિખરીના દીકરા, મિખાનો દીકરો માતાન્યા, યદુથુનના દીકરા, ગાલાલના દીકરા, શમાયાનો દીકરો ઉબાદ્યા, એલકાનાના દીકરા, આસાનો દીકરો બેરેખ્યા તથા નટોફાથીઓના ગામોના રહેવાસીઓ હતા. દ્વારપાળો શાલ્લુમ, આક્કુબ, ટાલમોન, અહિમાન તથા તેઓના વંશજો. શાલ્લુમ તેઓનો આગેવાન હતો. તે સમયે તે શાલ્લુમ રાજાના પૂર્વ તરફના મુખ્ય દરવાજાનો દ્વારપાળ હતો. તેઓ લેવી વંશજોની છાવણીના દ્વારપાળો હતા. કોરાહના દીકરા, એબ્યાસાફના દીકરા, કોરેનો દીકરો શાલ્લુમ, તેના પિતાના કુટુંબના તેના ભાઈઓ એટલે કોરાહીઓ સેવાના કામ પર હતા. તેઓ મંડપના દ્વારપાળો હતા. તેઓના પિતૃઓ યહોવાની છાવણીનું પ્રવેશદ્વાર સંભાળનારા હતા. ગતકાળમાં એલાઝારનો દીકરો ફિનહાસ તેઓનો ઉપરી હતો. યહોવા તેમની સાથે હતા. મશેલેમિયાનો દીકરો ઝખારિયા મુલાકાત મંડપના દ્વારપાળ હતો. એ સર્વ જે દરવાજા ઉપર દ્વારપાળ તરીકે પસંદ કરાયેલા હતા તેઓ 212 હતા. તેઓ પોતપોતાના ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા. તેઓને દાઉદે તથા શમુએલ પ્રબોધકે તેઓના મુકર્રર કરેલા કામ પર નિમ્યા હતા. તેથી તેઓનું તથા તેઓના દીકરાઓનું કામ યહોવાની ભક્તિ સ્થાનના દ્વારોની એટલે મંડપની ચોકી કરીને સંભાળ રાખવાનું હતું. દ્વારપાળો ચારે બાજુએ ફરજ બજાવતા હતા, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ ગમ. તેઓના જે ભાઈઓ તેઓના ગામોમાં હતા તેઓને 7 દિવસને અંતરે વારા ફરતી તેઓની સાથે સેવામાં સામેલ થવા સારું આવતા હતા. 4 મુખ્ય દરવાજાના રક્ષકો જે લેવીઓ હતા તેઓ ઈશ્વરના સભાસ્થાનની ઓરડીઓ પર તથા ભંડારો પર નિમાયેલા હતા. તેઓ ઈશ્વરના સભાસ્થાનની આસપાસ તેમના કામ પ્રમાણે રહેતા હતા, કેમ કે તેઓ તેની રક્ષા માટે જવાબદાર હતા. દર સવારે તેને ઉઘાડવાનું કામ તેઓનું હતું. તેઓમાંના કેટલાકના હવાલામાં સેવાના પાત્રો હતા. તેઓ તે ગણીને બહાર લઈ જવાની અને ગણીને અંદર લાવવાની જવાબદારી હતી. વળી તેઓમાંના કેટલાકને રાચ રચીલું પવિત્ર સ્થાનના સર્વ પાત્રો, મેંદો, દ્રાક્ષારસ, તેલ, લોબાન તથા સુગંધી દ્રવ્ય સાચવવા માટે નિમવામાં આવ્યા હતા. યાજકના દીકરાઓમાંના કેટલાક સુગંધીઓની મેળવણી તૈયાર કરવાની ફરજ બજાવતા હતા. શાલ્લુમ કોરાહીનો જ્યેષ્ઠ દીકરો માતિથ્યા, જે એક લેવી હતો, તેને અર્પણો માટે રોટલીઓ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. કહાથીઓના વંશજોમાંના કેટલાકને દર વિશ્રામવારે અર્પણ કરવાની રોટલી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ગાનારાઓ અને લેવીઓના કુટુંબના આગેવાનો પવિત્ર સ્થાનના ઓરડાઓમાં રહેતા હતા. તેઓને અન્ય ફરજો બજાવવાની ન હતી, કેમ કે તેઓ રાત દિવસ પોતાના જ કામમાં વ્યસ્ત રહેતા હતા. તેઓ લેવીઓના પિતૃઓના કુટુંબના આગેવાનો હતા, એટલે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરૂશાલેમમાં રહેતા હતા. ગિબિયોનનો પિતા યેઈએલ ગિબિયોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માકા હતું. તેનો જ્યેષ્ઠ દીકરો આબદોન, પછી સૂર, કીશ, બાલ, નેર તથા નાદાબ, ગદોર, આહ્યો, ઝખારિયા તથા મિકલોથ હતા. મિકલોથનો દીકરો શિમામ હતો. તેઓ પણ પોતાના ભાઈઓની સાથે યરૂશાલેમમાં રહેતા હતા. નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરાઓ યોનાથાન, માલકીશુઆ, અબિનાદાબ તથા એશબાલ. યોનાથાનનો દીકરો મરિબાલ હતો. મરિબાલનો દીકરો મીખા હતો. મીખાના દીકરાઓ પિથોન, મેલેક, તાહરિયા તથા આહાઝ. આહાઝનો દીકરો યારા. યારાના દીકરાઓ આલેમેથ, આઝમાવેથ તથા ઝિમરી. ઝિમરીનો દીકરો મોસા હતો. મોસાનો દીકરો બિના હતો. બિનાનો દીકરો રફાયા હતો. રફાયાનો દીકરો એલાસા હતો. એલાસાનો દીકરો આસેલ હતો. આસેલના છ દીકરાઓ આઝરીકામ, બોખરુ, ઇશ્માએલ, શારિયા, ઓબાદ્યા તથા હાનાન હતા.